ගරු ගෝවින්දන් කරුණා කරන් මෙත්තුවා අබතුමාට මිනිත්තු දහයක කාල ඇති.
කෞරව පිරදිච්චබානායරවர்களே, இந்த உயரிய சபையில் இன்று நமது நாட்டின் அரசியலமைப்பின் 22வது திருத்தச் சட்டத்தை விவாதித்துக் கொண்டிருக்கின்றோம். இந்த சந்தர்ப்பத்தில் எனது உரையினை சில வரலாற்று கண்ணோட்டங்களோடு நோக்கி பார்க்கலாம் என எண்ணுகின்றேன். அரசியலமைப்பு சட்டம் ஒரு நாட்டின் அதியுயர் சட்டமாகும். The Constitution is the supreme law of the country என்பார்கள். அதிலிருந்து தான் நாட்டை ஆட்சி செய்வதற்கான அதிகாரத்தையும் வழிகாட்டலையும் ஆட்சியாளர்கள் பெறுகின்றார்கள். எமது நாடு வரலாற்று காலம் முதல் 1833 கோல்புரோக் கமரன், 1929 மேனிங், 24 மேனிங் டெவன்சியர், 31 டொனமூர், 47 சோல்பொரி என குடியரசு ஆகும் வரை பல அரசியலமைப்புகளை கண்டுள்ளது. 72 டொமினியன் அந்தஸ்திலிருந்து குடியரசாக மாறியது. 78 இலங்கை ஜனநாயக சோசலிச குடியரசு அரசியல் யாப் உருவாக்கப்பட்டது. இன்று இது 22வது திருத்தத்துக்கு உள்ளாக்கப்படுகின்றது. இந்த அரசியலமைப்பின் வயது 44 வருடங்களாகும். ஒரு நாட்டின் அரசியலமைப்பு திருத்தம் செய்யப்பட முடியாததோ திருத்தம் செய்யப்படக்கூடாததோ அல்ல. அத்திருத்தங்கள் நாட்டு நலனை மக்கள் நலனை மட்டுமே கருத்தில் கொண்டதாக இருக்க வேண்டும். சுமார் 200 ஆண்டுகளுக்கு மேற்பட்ட வரலாறு கொண்ட ஐக்கிய அமெரிக்க அரசியலமைப்பு இதுவரை 27 திருத்தங்களை கண்டுள்ளது. 73 வருடங்களை கொண்ட இந்திய அரசியலமைப்பு இதுவரை 105 திருத்தங்களை கண்டுள்ளது. இவற்றிலிருந்து நாம் தெரிந்து கொள்வது, அரசியலமைப்பு ஒன்றும் கல்லில் பொழிந்த கல்வெட்டல்ல, தேவைக்கேற்ப திருத்தப்பட வேண்டியது. இந்திய அரசியலமைப்பின் திருத்தங்கள் இந்திய பன்மைத்துவத்தின் ஊடாக இந்திய நாட்டின் ஒருமைப்பாட்டை பேணி பாதுகாக்க உதவியது. மொழிவாரி ரீதியாக இந்திய மாநிலங்கள் உருவாக்கப்பட்டு இந்திய சமஷ்டி அரசியலமைப்பு உருவாக்கப்பட்டதே இன்றளவும் இந்திய அகண்ட பாரதமாக பிரிவினையற்ற ஒரே தேசமாக உலகில் தலை நிமிர்ந்து நிற்பதற்கான காரணமாகும். ஐக்கிய அமெரிக்க அரசியலமைப்பும் பல்வேறு தேசிய இனங்களினதும் சுய நிர்ணய உரிமையை கருத்தில் கொண்டு சமஷ்டி அரசியலமைப்பின் ஊடாக தனியொரு வல்லரசாக உலகில் உயர்ந்து நிற்கின்றது. இத்தகைய அரசியலமைப்பு திருத்தங்களின் பின்னணியில் எமது நாட்டில் இதுவரை கொண்டு வந்த 20 திருத்தங்களும் நாட்டின் ஒருமைப்பாட்டை பாதுகாக்க அல்லது நாட்டின் தேசிய பிரச்சினையை தீர்த்துக் கொள்வதற்காக, நாட்டின் பல்லின இருமொழி சமத்துவத்தை பேணுவதற்காக, இனங்களுக்கிடையே மதங்களுக்கிடையே மொழிகளுக்கிடையே நல்லிணக்கத்தை ஏற்படுத்துவதற்காக கொண்டு வந்த ஒரு அரசியல் திட்ட சீர்திருத்தத்தை உங்களால் உங்கள் மனச்சாட்சியின்படி தொட்டு காட்ட முடியுமா? திருத்தப்பட்ட அரசியலமைப்பு திருத்தங்களில் வரலாற்றுகளை கூறினால் அது நீண்டுவிடும். அதற்காக ஒரு சில உதாரணங்களை கூறுகின்றேன். எமது அரசியலமைப்பின் 2வது திருத்தம் அப்போதைய தமிழர் விடுதலை கூட்டணியின் பாராளுமன்ற உறுப்பினர் செல்லையா ராஜதுரை அவர்கள் தமிழர் விடுதலை கூட்டணியில் இருந்து தாவியதன் மூலம் அப்போதைய அரசியலமைப்பு சட்டப்படி அவரது பாராளுமன்ற உறுப்பினர் பதவி வெறிதாகிவிடும் என்பதற்காக அவருடைய பாராளுமன்ற உறுப்பினர் பதவியை காப்பாற்றுவதற்காக கொண்டு வரப்பட்ட சீர்திருத்தம். 3வது திருத்தம், 6 வருடங்களுக்கு ஒருமுறை ஜனாதிபதி தேர்தல் நடத்தப்பட வேண்டும் என்ற விதியினை முதல் தடவையாக தெரிவு செய்யப்பட்ட ஜனாதிபதி ஒருவர் தனது பதவி காலத்தினை 4 ஆண்டினை முடித்த பின்னர் அடுத்த ஜனாதிபதி தவணைக்கு தேர்தலை நடத்தலாம் என்பது. 4வது திருத்தம், 77 ஆண்டு தேர்தல் முடிந்து 6 ஆண்டுகளில் அதாவது 83 ஆண்டு கலைக்கப்பட வேண்டிய பாராளுமன்றத்தை 89 ஆண்டு வரை நீடிப்பதற்காக கொண்டு வரப்பட்ட திருத்தம். 6வது திருத்தம், அப்பாப்பிள்ளை அமிர்தலிங்கம் தலைமையிலான தமிழர் விடுதலை கூட்டணி பாராளுமன்ற உறுப்பினர்களை இலக்கு வைத்து அவர்களுடைய பாராளுமன்ற உறுப்பினர் பதவிகளை இல்லாமல் செய்வதற்காக கொண்டு வரப்பட்ட திருத்தம். 13வது திருத்தம், ஆட்சியாளர்களது விருப்பத்துக்கு மாறாக பெரும்பான்மையின பாராளுமன்ற உறுப்பினர்களுக்கு விருப்பத்துக்கு மாறாக இந்திய இலங்கை ஒப்பந்தத்தினால் பிரசவிக்கப்பட்ட குழந்தை. 18வது திருத்தம், மகிந்தவினுடைய ஜனாதிபதி நிறைவேற்று அதிகாரங்களை மேலும் வலுப்படுத்துவதற்காக கொண்டு வரப்பட்ட திருத்தம். 19வது திருத்தம், நல்லாட்சி என்று கூறப்பட்ட அரசாங்கம் அரசினால் ஜனநாயகத்தை மீள கொண்டு வருவதற்காக கொண்டு வரப்பட்ட திருத்தம் என கூறப்பட்டாலும் அதன் அடிப்படை நோக்கம் ராஜபக்ச குடும்பத்தை மையப்படுத்தி அவர்களை இலங்கை அரசியலில் இருந்து ஒழித்து கட்டுவதற்காக கொண்டு வரப்பட்ட திருத்தமே ஆகும். 20வது திருத்தம் கோட்டபாய ராஜபக்சவின் அதிகார வரிக்கு தீனி போடுவதற்காக கொண்டு வரப்பட்ட திருத்தம். கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, என்னால் உதாரணத்துக்காக எடுத்துக்காட்டப்பட்ட இந்த திருத்தங்களில் எந்த திருத்தம் நாட்டு நன்மைக்கானது, எந்த திருத்தம் நாட்டு மக்களின் நன்மைக்கானது, எந்த திருத்தம் 6 தசாப்தங்களுக்கு மேலாக நாட்டில் புரையோடி போன தேசிய இனப்பிரச்சினைக்கு தீர்வானது, இந்திய இலங்கை ஒப்பந்தப்படி அதன் நிர்பந்தத்தினால் உருவான 13வது திருத்த சட்டத்தினை இனப்பிரச்சினை தீர்வின் தொடக்க புள்ளியாக முன்னோக்கி செல்லலாம் என்ற எமது எண்ணத்திலும் கூட அந்த சட்டத்தின் உள்ளடக்கத்தினை சிதைத்து சின்ன பின்னப்படுத்தி வலது குறைந்த நிலைக்கு தள்ளி எமது எண்ணத்தில் மண்ணை தூவினீர்கள். உங்களுடைய தேவைக்காக பேரினவாத நிகழ்ச்சி நிரலுக்கான அரசியல் அமைப்பின் 7வது திருத்தத்தின் மூலம் இலங்கையின் 24 நிர்வாக மாவட்டங்களை 25 நிர்வாக மாவட்டங்களாக மாற்றினீர்கள். உங்களுடைய தேவைக்காக மாகாணங்களின் எல்லைகளை பிரித்து அருகில் உள்ள மாகாணங்களுடன் இணைத்து தமிழர்களின் குடிப்பரம்பலை குறைத்து அந்தந்த மாகாணங்களில் தமிழர்களை சிறுபான்மையினராக்குவதற்காக காரியங்களை செய்தீர்கள். உங்களுக்கு தேவையெனில் பிரதேச சபைகள், பிரதேச செயலக பிரிவுகளை உருவாக்குவீர்கள். ஆனால் என்றோ உருவாக்கப்பட்டு இயங்கிக் கொண்டிருக்கும் தமிழர்களுக்கான கல்முனை வடக்கு பிரதேச செயலகத்தினை தரம் உயர்த்துவதற்கு உங்களுக்கு இனவாதம் ஒன்றை தவிர எந்த அரசியல் அமைப்பின் உறுப்பினை தடை செய்கின்றது? 1881 ஆண்டிற்கு பின்னர் அடுத்தடுத்து எடுக்கப்பட்ட குடிசன மதிப்பீட்டின் பரம்பலை உற்று நோக்கும் எவரும் தமிழர்கள் தமது சொந்த மண்ணிலேயே சிறுபான்மையாக்கப்பட்ட உண்மை தன்மையினை மறுதளிக்க முடியாது. வரலாறு மற்றும் கற்றுத்தெரிந்த முன்னாள் அமைச்சர் சரத் வீரசேகர திருகோணமலை பெயருக்கு புதிய அர்த்தம் கற்பிக்கின்றார். திருகோணமலையில் அல்லை கந்தளாய் சீனி தொழிற்சாலை குடியேற்றங்கள் ஏற்படும் வரையும் 3 வீதத்திற்கும் குறைவான சிங்களவர்களே வாழ்ந்தார்கள் என்பதை அவர் அறிவாரா? 3 இனங்கள் வாழ்ந்ததனால் அல்ல, 3 மலைகள் சூழ உள்ளதனால் திருகோணமலை என்ற பெயர் வந்ததனை அவர் அறிவாரா? இன்று ஒரு தொகுதியாக உருவாக்கப்பட்ட சேருவல அன்று தோப்பூர் கிராம சேவையாளர் பிரிவின் ஒரு பகுதியாகவே இருந்த உண்மையை அவர் அறிவாரா? பேரினவாதத்தின் தேவைக்காக அரசியல் அமைப்பு திருத்தத்தின் மூலம் ஒரு மாவட்டத்தை கூட்டுவீர்கள், ஒரு தேர்தல் தொகுதியை உருவாக்குவீர்கள், ஒரு மாகாணத்தின் ஒரு பிரிவினை இன்னொரு மாகாணத்தோடு இணைப்பீர்கள். ஆனால் தேசிய இனப்பிரச்சினை தீர்வுக்காக வடக்கு கிழக்கினை இணைத்து எமது பிரச்சினையை தீர்ப்பது பயங்கரவாதமும் பிரிவினைவாதமும் என்பீர்கள், அரசியல் அமைப்புக்கு முரண் என்பீர்கள். கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, நீங்கள் மேற்கொண்ட அத்தனை அரசியல் அமைப்பு திருத்தங்களும் அந்தந்த நேரத்தில் ஆட்சி செய்த கட்சியினுடைய நலனுக்காக, ஆட்சி தலைவருடைய நலனுக்காக, அவர்களுடைய குடும்பத்தினருடைய நலனுக்காக, அவர்களுடைய ஆதரவாளர்களுடைய நலனுக்காக மேற்கொள்ளப்பட்டதை ஒழிய நாட்டுக்காக, மக்களின் நலனுக்காக மேற்கொள்ளப்படவில்லை. இந்த நிலைமையில் நாம் 22வது திருத்தத்தை நிறைவேற்றி காணப்போவது என்ன? என்ன நல்லிணக்கமா, மத நல்லிணக்கமா, தேசிய ஒருமைப்பாடா, அல்லது பொருளாதார மேம்பாடா? இதில் எதை குறிவைத்து இந்த 22வது திருத்தத்தை நாம் விவாதித்துக் கொண்டிருக்கின்றோம்? உலகில் ஜனநாயகத்தை மதிக்கும், ஜனநாயகத்தை பேணும், ஜனநாயகத்தை போற்றும் எந்த நாட்டிலும் எந்த ஒரு தலைவரும் மேற்கொள்ளாத அரசியலமைப்பு திருத்தங்களை செய்து சாதனை படைத்தவர்கள் நீங்கள். மக்களால் தெரிவு செய்யப்பட்ட ஜனாதிபதியும் பாராளுமன்றத்தால் தெரிவு செய்யப்பட்ட பிரதமரும் ஒருமித்து செயற்பட முடியாத வரலாற்று சாதனைக்குரியவர்கள் நீங்கள். தேர்தல் முடிந்ததும் வாக்களித்த மக்களுக்காக நன்றியுரை ஆற்றுகையில் எந்த ஒரு ஜனநாயக நாட்டின் தலைவரும் உரையாற்றாத வகையில் தனக்கு வாக்களித்தவர்களின் முகத்தில் காரி உமிழ்வது போல பெரும்பான்மை மக்களின் பெரும்பான்மை வாக்குகளால் வெற்றி பெற்றவன் நான் என்று போதி மரத்தின் கீழ் நின்று உரையாற்றி மக்களது வாக்களிக்கும் ஜனநாயக உரிமையை மதிக்காது மமதை கொண்ட சாதனை படைத்தவர்கள் நீங்கள். பதவியேற்கும் போது இலங்கை அரசியலமைப்பை பேணிக்காது பாதுகாப்பேன், அதனை மீறாது அதன் வழி உறுதிமொழி எடுத்து நீங்கள் அரசியல் அமைப்பின் எத்தனை சரத்துக்களை மீறியுள்ளீர்கள். குறிப்பாக அரசியல் அமைப்பின் அங்கமான 13வது திருத்தத்தை அப்பட்டமாக மீறி குறுக்கு வழியில் அதை சின்ன பின்னப்படுத்தி இந்த அரசியல் அமைப்பினையே மீறி சாதனை படைத்தவர்கள் நீங்கள். கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, இந்த சபையின் ஊடாக நாட்டின் பெரும்பான்மை சிங்கள பௌத்த மக்களிடம் சில கேள்விகளை கேட்க விரும்புகின்றேன். ஆட்சியினை கைப்பற்றுவதற்காக, பதவியினை கைப்பற்றுவதற்காக, அதிகாரங்களை கைப்பற்றுவதற்காக எந்த ஒரு தமிழ் அரசியல்வாதியாவது மதம் மாறியதுண்டா? எந்த ஒரு அரசியல்வாதியாவது தான் வலிமையாக அணிந்து வந்த ஆடையினை மாற்றியதுண்டா? தனது பெயரினை மாற்றியதுண்டா? உறவுகளை மாற்றியதுண்டா? கலப்பு மனம் புரிந்ததுண்டா? பெயரை மாற்றியதுண்டா? தன் வலிமையான கையெழு கையெழுத்தை தான் மாற்றியதுண்டா? டி ஏ சேனநாயக்கா தொடக்கம், எஸ் டபிள்யூ ஆர் டி பண்டார் நாயக்கா, ஜே ஆர் ஜெயவர்தன் அகீராக, இன்றைய ஜனாதிபதி ரணில் விக்ரமசிங்க வரை இதில் அடக்கமானவர்களே. ஆனால் நாடு கையறை நிலையில் இருந்த போது இந்த நாட்டின் ஜனநாயக பெருமைகளை காப்பாற்றுவதற்காக பாராளுமன்றத்தின் மாண்பினை காப்பாற்றுவதற்காக, ஜனநாயக விரோத சட்டங்களை தோலுறுத்தி காட்டுவதற்காக நடவடிக்கை எடுத்தவர்கள் தமிழர்களும் தமிழ் பாராளுமன்ற உறுப்பினர்களுமே என்பதை நான் இந்த உயரிய சபையில் உரத்து பதிவு செய்ய விரும்புகின்றேன். மக்களின் அமோக ஆதரவு பெற்ற அரசு தலைவர் அதே மக்களினால் பதவியில் இருந்து துரத்தப்படுகின்றார். தேசிய பட்டியல் ஊடாக பதவிக்கு வந்த ஒரே ஒரு பாராளுமன்ற உறுப்பினர் நாட்டின் அதிபர் பதவியினை அலங்கரிக்கின்றார். பாராளுமன்றத்துக்கு தெரிவு செய்யப்பட்ட கட்சியில் இருந்து ஜனநாயக தன்மைக்கு விரோதமான சுயாதீன அணி என்று ஒரு குழு இயங்குகின்றது. அவ்வாறு இயங்குவர்கள் இனவாத அரசியல்வாதிகளை தமக்கு இடதுபுறத்திலும் வலதுபுறத்திலும் வைத்துக் கொண்டு நாட்டை முன்னேற்ற முயல்கின்றார்கள். இது ஒரு முக்கியம் என்னவென்றால், இவர்களில் ஒருவரை நம்பி கடந்த பாராளுமன்ற ஜனாதிபதி தேர்வில் நாமும் வாக்களிக்க வேண்டிய நிர்பந்தம் எமக்கு உருவாகியது. இந்த 20வது திருத்த சட்டம் சம்பந்தமாக நான் இரண்டு விடயத்தை கூற விரும்புகின்றேன்.
22வது
இதற்கு நாங்கள் வாக்களிப்பதா இல்லையா என்பதை சிந்திப்பதற்காக இரண்டு விடைய, ஒன்று, 8 அரசியல் கைதிகளை இந்த அரசாங்கம் தற்போது விடுதலை செய்கின்றது. அதைவிட இந்த இரட்டை பிரஜை உரிமையால் தனிப்பட்ட ரீதியிலே
பாதிக்கப்பட்டவன் காலத்தின
கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, இன்றைய தினம் 22வது அரசியலமைப்பு திருத்தம் தொடர்பிலான விவாதத்தில் கலந்து கொண்டு எனது கருத்துக்களையும் பதிவு செய்வதற்கு வாய்ப்பு வழங்கியமை தொடர்பில் முதலில் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். நமது நாடு அரசியலமைப்பில் தற்போது 22வது திருத்தம் மேற்கொள்ளப்படுவதற்கென சமர்ப்பிக்கப்பட்டுள்ளது. 1978 ஆண்டு கொண்டுவரப்பட்ட எமது நாட்டின் இந்த அரசியல் அமைப்பு 44 வருடங்களுக்குள் 22 தடவைகள் திருத்தங்களுக்கு முகம் கொடுத்திருக்கின்றது. இவற்றில் சில திருத்தங்கள் செயல்படுத்தப்படாவிட்டாலும் கொண்டுவரப்பட்டுள்ள திருத்தங்களை பார்க்கின்ற பொழுது திருத்தங்கள் கொண்டு வருவதில் உலகில் அதிக வேகமானதொரு நிலைமையே இது காட்டுகின்றது. இத்திய திருத்தங்களில் அதிகமானவை அவ்வப்போது ஆட்சியில் இருந்த ஆட்சியாளர்களின் அதிகார தேவைக்காகவே மேற்கொள்ளப்பட்டு வந்துள்ளதை அவதானிக்க முடிகின்றது. மேலும் மக்களதும் நாட்டினதும் நன்மை கருதியதாக கொண்டுவரப்பட்டுள்ள திருத்தங்கள் முழுமையாக செயல்படுத்தப்படாத நிலைமைகளும் காணப்படுகின்றன. உதாரணமாக, இதற்கு ஒரு உதாரணம், 13வது திருத்த சட்டம். 1983 ஆண்டு அக்டோபர் மாதம் 14 தேதி கொண்டுவரப்பட்ட 7வது திருத்தத்தின் மூலம் கிளிநொச்சி நிர்வாக மாவட்டம் இலங்கையின் 25வது மாவட்டமாக பிரகடனப்படுத்தப்பட்டது. யாழ்ப்பாண மாவட்டத்துடன் இணைந்திருந்த கிளிநொச்சி தனி நிர்வாக மாவட்டமாக பிரிக்கப்பட்ட நிலையில் வடமராட்சி கிழக்கில் வாழ்கின்ற மக்கள் நிர்வாக மாவட்டமாக யாழ்ப்பாண மாவட்டத்தையும் காவல்துறை மற்றும் நீதிமன்ற விடயங்கள் சார்ந்து கிளிநொச்சி மாவட்டத்தை கொண்டு வாழ்ந்து வருகின்ற நிலைமை என்று காணப்படுகின்றது. 1987 ஆண்டு நவம்பர் மாதம் 14 தேதி கொண்டுவரப்பட்ட 13வது திருத்தத்தின் மூலம் வடக்கு கிழக்கு மக்களின் அடிப்படை மற்றும் அரசியல் பிரச்சினைகளுக்கு ஒரு தீர்வாக மாகாண சபை முறைமை கொண்டுவரப்பட்டது. இலங்கை இந்திய ஒப்பந்தத்திற்கு முன்பு ஆயுத வழிமுறையில் அனைத்தையும் அடைந்து விடலாம் என்ற இலட்சிய கனவுகள் அன்று இருந்தன. ஆனால் அந்த கனவுகள் சகோதர படுகொலைகளாலும் உள்ளியக்க படுகொலைகளாலும் உடைத்தெறிந்துவிட்ட துயரம் நடந்தேறியது. அந்த தருணம் பார்த்து அரிய வாய்ப்பாக கிடைத்ததுதான் இலங்கை இந்திய ஒப்பந்தம். அதையும் மீறி வன்முறை வழியை தொடர்ந்தும் நாடியதால் எமது மக்கள் பேரழிவுகளை சந்தித்தனர். அவ்வாறு பேரழிவுகளுக்கு காரணமாக இருந்துவிட்டு பேரழிவுகளை வைத்து அரசியல் ஆதாயம் தேடிவிட்டு இன்று ஐநாவிடம் முறையிடுவதாக புலுடா விட்டுக்கொண்டு புலம்பெயர்ந்த நாடுகளில் சுற்றுப்பயணம் செய்கின்றார்கள். 13வது திருத்த சட்டம் உளுத்து போனது என்று இழித்துரைத்தவர்கள் பாரத பிரதமர் மோடிக்கு கடிதம் எழுதி கொண்டிருப்பது வேடிக்கையான அரசியலாகும். நேற்று என்பது உடைந்த பானை, நாளை என்பது மதில் மேல் பூனை, இன்று என்பது மட்டுமே கையில் உள்ள வீணை. இன்றே எழுந்திருங்கள், நாளை இதைவிட தடைகள் அதிகமாகலாம். தேர்தல் வெற்றிக்காக போலி தமிழ் தேசியம் பேசுவோர் மக்களின் வெற்றியை பற்றி சிந்திப்பதில்லை. அவ்வாறு சிந்தித்திருந்தால் கடந்த காலங்களில் கனிந்து வந்த வாய்ப்புகளை சரிவர பயன்படுத்தி இருப்பார்கள். இன்றைய நிலையில் நாட்டின் மாகாண சபைகள் அனைத்தும் மக்கள் பிரதிநிதிகள் இல்லாத வகையில் செயல்பட்டு வருகின்றன. தற்போதைய நிலையில் மாகாண சபைகள் முடக்கப்பட்ட நிலையிலேயே காணப்படுகின்றன. வடக்கு கிழக்கு மாகாணங்களில் கைக்கு கிடைத்தது வாய்க்கு கிடைக்காமல் போனதற்கு காரணமானவர்கள் போலி தமிழ் தேசியம் பேசுபவர்களாகவே இருக்கின்றனர். 1988 ஆண்டு டிசம்பர் மாதம் 17 16 திருத்த சட்டம் கொண்டுவரப்பட்டு இலங்கை பூராகவும் தமிழும் அரச கர்ம மொழிகளில் ஒன்றாகவும் வடக்கு கிழக்கில் நிர்வாக மொழியாகவும் பதிவேட்டு மொழியாகவும் பிரகடனப்படுத்தப்பட்டது. இன்று வரையில் இது எந்த அளவுக்கு சாத்தியமாகின்றது என்பது கேள்விக்குறியாகவே இருக்கின்றது. அமுலாக்கப்படுகின்ற திருத்தங்கள் செயல்வடிவம் பெறுவதானது உறுதிப்படுத்தப்பட வேண்டியதை நான் இங்கு வலியுறுத்தி கூற விரும்புகின்றேன். இன்று இங்கே 22 திருத்தம் சமர்ப்பிக்கப்பட்டுள்ளது. ஏற்கனவே பகலிரவாக பெரும் முயற்சி எடுத்து நிறைவேற்றப்பட்ட 19 திருத்தத்தில் இருந்து பல தடவைகள் பல விடயங்கள் இதில் மீள கொண்டுவரப்பட்டிருக்கின்றன. நாட்டின் தற்போதைய அரசியல் சமூக பொருளாதார நிலைமைகளை கருத்தில் கொள்ளுகின்ற பொழுது விவேகமாகவும் விரைவாகவும் தூர நோக்குடனும் துணிந்து செயல்படக்கூடிய ஒரு தலைமையின் தேவை முன்னிற்கின்றது. அந்த வகையில் இந்த சந்தர்ப்பத்தில் எமது கௌரவ ஜனாதிபதி ரணில் விக்ரமசிங்கே அவர்களை அத்தேவையின் செயல்வடிவமாக நாம் காண்கின்றோம். எனவே அவரை நாம் பலப்படுத்துவதனூடாக எமது நாட்டை நாட்டு மக்களை இந்த நிலைமைகளிலிருந்து மீட்டெடுத்து சாதகமான நிலைமைகளை ஏற்படுத்த முடியும் என்ற நம்பிக்கை எனக்கு இருக்கின்றது. இந்த நிலைமையில் கௌரவ ஜனாதிபதி ரணில் விக்ரமசிங்கே அவர்களது தலைமைத்துவத்திலும் கௌரவ பிரதமர் தினேஷ் குணவர்த்தன அவர்களதும் வழிகாட்டல் மற்றும் ஆலோசனையின் பேரிலும் கௌரவ நீதியமைச்சர் விஜயதாச ராஜபக்ச அவர்களால் சமர்ப்பிக்கப்பட்டுள்ள 22 திருத்தமானது இந்த நாட்டின் எதிர்காலத்தை பல வழிகளிலும் மேலும் நிலைப்படுத்தும் என்றே நம்புகின்றேன். 22 அரசியலமைப்பு திருத்தம் தொடர்பில் பலருக்கும் பல்வேறு கருத்துக்கள் இருக்க முடியும். அது இயல்பானது. அனைத்து தரப்பினரும் இணங்குவது என்பது எந்த விடயத்திலும் முழுமையானதா சாத்தியமானதாக இல்லை. இத்தகைய கருத்துக்களை கொண்டவர்கள் தங்களது கருத்துக்களை பரிமாறிக்கொள்வதன் மூலமாக இதனை சாத்தியப்படுத்தலாம் என்றே கருதுகின்றேன். 13 திருத்தம் கொண்டுவரப்பட்டதிலிருந்து அதனை நாம் ஏற்று வருகின்றோம். அதனை கொண்டு வரும்போது அதனை எதிர்த்தவர்களும் அது கொண்டுவரப்பட்டதிலிருந்து அதனை தும்புத்தடி கதை கூறி எதிர்த்தவர்களும் இன்று அதனை ஏற்கின்ற நிலைமைக்கு வந்துள்ளனர். அவ்வாறு 22 அரசியலமைப்பு திருத்தத்திலும் காலம் தாழ்ந்த ஞானம் கொள்ள காத்திராமல் அனைத்து தரப்பினரும் இதற்கான ஆதரவினை வழங்க வேண்டும் என கேட்டுக்கொள்கின்றேன். குறிப்பாக தமிழ் தரப்பு அரசியல்வாதிகள் ஏற்கனவே கிடைத்திருந்த சந்தர்ப்பங்களை எல்லாம் கோட்டை விட்டுவிட்டு கடந்து போன பேருந்துக்கு கையை காட்டிக் கொண்டிராமல் இந்த விடயத்திலாவது தங்களது சிந்தனைகளை சரிவர பயன்படுத்திக் கொள்ள வேண்டும் என கேட்டுக்கொள்கின்றேன். எமது மக்களுக்கு நல்லது எதுவும் நடந்துவிடக் கூடாதென கங்கணம் கட்டிக்கொண்டு காத்திருக்கின்ற கைங்கரியங்களை கைவிட்டுவிட்டு எமது மக்களுக்கு நல்லதே நடக்க வேண்டும் என்கின்ற உண்மையான நேர்மையான துளிச்சலான செயல்பாடுகளுக்கு இவர்கள் தயாராக வர வேண்டிய காலம் வெகுவாக தாண்டிவிட்டாலும் அந்த தவறுகளை திருத்திக் கொள்ளும் காலமாக இக்காலத்தை கொள்ள வேண்டும். அதே நேரம் நல்லிணக்கம் தொடர்பான அமைச்சரவை உபகுழு என்று கௌரவ ஜனாதிபதி அவர்களால் ஸ்தாபிக்கப்பட்டுள்ளது. இதுவும் எமது மக்களுக்கு அரியதொரு சந்தர்ப்பம் என்றே கருதுகின்றேன். இதன் மூலமாகவும் எமது மக்களின் அபிலாசைகளை போதிய அளவு வென்றெடுக்க முடியும். இந்த அமைச்சரவை உபகுழுவுக்கும் அனைத்து தரப்பினரும் தங்களது ஒத்துழைப்புகளை வழங்க முன்வர வேண்டும் என்று கேட்டுக்கொள்கின்றேன். எமது மக்களின் பல்வேறு பிரச்சனைகள் தீர்க்கப்பட வேண்டியிருக்கின்றன. அவற்றை தீர்த்து வருகின்ற அதே நேரம் எமது மக்களின் பொருளாதார நிலைத்தன்மை குறித்தும் நாம் சிந்தித்து செயல்பட்டு வருகின்றோம். எமது இந்த செயல்பாடுகளையும் குழப்புகின்ற வகையில் சிலர் செயல்பட்டு வருகின்றனர். பல்வேறு கட்டுக்கதைகளை பரப்பி வருகின்றனர். பணம் காட்டு நரி சலசலப்புக்கெல்லாம் அஞ்சாது. இத்தகைய அவலை நினைத்து உருளை இடிக்கின்ற செயல்பாடுகள் எமது மக்களையே தாக்கும் என்பதை நினைவுபடுத்த விரும்புகின்றேன். அத்துடன் இந்த நாட்டினை பலப்படுத்தி நிலைப்படுத்துவதும் நாட்டின் அனைத்து மக்களினதும் அபிலாசைகளை சரிவர பூர்த்தி செய்யக்கூடியதுமான தற்போது வரை மேற்கொள்ளப்பட்டுள்ள திருத்தங்களை ஆராய்ந்து செயல்படுத்துகின்ற அவதானத்துடன் கூடியதும் நாட்டின் அனைத்து மக்களாலும் ஏற்றுக்கொள்ளக்கூடியதுமான ஒரு அரசியலமைப்பின் தேவையினையும் வலியுறுத்த விரும்புகின்றேன். நன்றி, வணக்கம்.
பௌமிசத்தி கர்வ மத்துமுனி இலங்கட கர்வ அனுர குமார் திசாநாயக மெத்தம் அப்படி மினித்து தானாமிக காலத்தில்
மூலாசிரியின் கரு நியோஜக கதாநாயகத்துமணி விசேஷம்ம விசிதவினி சம்சோதனை பிலிபந்தவ அப்பே பெத்தின் கருணு கீபெக்கு திரிபத் கரண்ட அவஸ்தவ லபாதீன் பிலிபந்தவ ஒபத்துமாத பேமிசிதி வந்த வினும் மாயத்தன் அப்பி மேத காலே பெலுவோத் தேதாஸ் எக்கேதி விவஸ்தாவட பிரஜாதந்திரவாதே சக்திமத் கிரீமே திசாவேன் விவஸ்தா சம்சோதனை கினாவா ஏ விழாவே பார்லிமேந்து ஹிட்டப்பு எக்க மந்திரி வரே கர அனிசிலுதனாயகட பக்ஷவு நவத திதாஸ் தாயதி தாஹத்தினி சம்சோதனை ஆபசு ஹரவனு தாஹாட்டவினி சம்சோதனை ஆவா அப்பி விருத்துவுனா மாஹித்தனவா பார்லிமேந்துவி தாஹத்தட உசப்பு போதினே தாஹாட்டதத்திசுவா நவத திதாஸ் பகலவேதி தாஹாட்டவினி சம்சோதனை அஹோசிக்கொட்டு தஹனாமினி சம்சோதனை எக்கனி தாஹத்தினி சம்சோதனை அடங்குவ சக தவத் அமதத கருணு தீன தஹனமினி சம்சோதனை கினாவுகட்டோ தத்தைசுவ ஏவகேம தஹனமே அவோசிக்கர்ல விசுவினி சம்சோதனை கேனகொட்டாத் மே பார்லிமேந்துவின் போதினே கதைசு தென் விசுவினி சம்சோதனை அஹோசிக்கர்ல விசுதேவினி சம்சோதனை கேனகொட்டாத் அத்தவுசண்ட பலாகட போதினே கிண்ண போமட்ட தீன தென் மா தக்க ஈயே ஆராம்பேதி நிமல் சிறிபால அமாத்தித்துமா ஓகே திவனி கதாவோ வகை மா தக்க கரா ஓஹு தேதாஸ் இக்கே தாஹத்தினி சம்சோதனை கேனகொட்டாத் தெமதி தேதாஸ் தஹை ஏ அஹோசிக்கல தஹாட்ட கேனகொட்டாத் தெமதி தேதாஸ் தஹனமி தேதாஸ் பஹலவி தஹனமினி சம்சோதனை கேனகொட்டாத் அத்த உஸ்ஸனம் விசுவினி சம்சோதனை கேனகொட்டாத் தெமதி விசுதேவினி சம்சோதனை கேனகொட்டாத் தெமதி ஏகெங் கியன்னி சம்சோதனை வினஸ்துனாட போஹோ அயகே எமதிகம் வினஸ்வெலா நெதி பவ் மன் தன்னே மே பார்லிமேந்துவ கரு நியோஜக கதாநாயகத்துமணி எக்கம சம்சோதனை இவத் கரல நெவத்த எம சம்சோதனை கென்வினு அத உசன அருமு புதும மினிசின்னு பார்லிமேந்து அக்மேட்டு தென் பகுகிய விசுவினி சம்சோதனை கேனகொட்டு ஏத்தின பிரஜாதந்திர விரோதி பாவைய ஏப்பிராட்ட தேசபாலன சம்ஸ்கிருதி அதிகரண பலப்பேமா முழு பார்லிமேந்துவ கேபினட் மண்டலைய ஹுது ஆயத்தன போட பரிவர்த்தனை கரல ஜனாதிபதிவிரத்தனி ஏகாதிபதி பலயாக் நிர்மாணிக்கிற கண்ணுவா கீனுகுட்டு ஏக மகத் ஆஸ்வாதையும் கதா கருப்புவாய ஏக எதிரிபாத் கருவாள் சப்ரி அமாத்திவரே ஏவினியும் அத்த உசப்பு நிமல் சிரிப்பால் ஏவினியும் அத்த உசப்பு தினேஷ் குணவர்தன அமாத்தி மலை துசால பிரமாண மிஸ்ரா பேலி மின்னி மங்கித நீக்கு அத்த உசப்புவாய ஏ ஆய நெவத்து ஏ விஸ்வினி சம்சோதனை அஹோசுகல விசிதக கீனுகுட்டாத் விசிதகதமாய் தீனே பரமசத்திய விசிதகதமாய் கெட்ல விசிதீம சந்தா தீனே கம்மாவத் மேகதமாய் மே வகை அவஸ்தாவ வகை கதா கீன ஏனிசா ஏக பத்தகி மஹிதன சரத் தீரசேகர ஏக பத்தகி பொடி கதியா தீனவா நீது முகத ஏக ஸ்தாவரேக மத கதத் ஏக மிஸ்தாவரேக லபுதும தால தீன கோமுனா தரியோ வரது நமுத் பஸ்ஸ தீன முகம் ஈட பஸ்ஸ கரு கதா நாயகன் கதா கரத மே பார்லிமென்ட் உத்தரீதர பாவே மந்திரி வருங்கே கதி பேவதும் பிலிபந்தவ ஜனதாவ பார்லிமேந்து கரே ஹதல தின சித்திர பிலிபந்த மகா சங்கல்பமேக ஹதனவா ஹபே மிம பார்லிமேந்து ஜனதாவகி මෙම මන්ත්‍රීවරු ඇමතිවරු ගැන ජනතාවගේ විශ්වාසයක් හැදෙන එක අරුම් පුදුම දෙයක්. සංශෝධන පහ එකක් අහෝසි කරලා එකක් ඒක අහෝසි කරලා ඊළඟ එක මේ වගේ නෙගිනලා තිබෙනවා. ඒ නිසා ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මේ විවස්ථා සංශෝධනය 20 වෙනි සංශෝධනය ගෙන ආපු අයම 18ට අතෝසුපු අයම 22 වෙනි සංශෝධනය පාර්ලිමේන්තුවට ගෙන එන්නලා ඒ ගැන කතා කරන්න සිදුවීමම දෛවයේ විශාල හාස්‍යදනකම සරදමක් කියලා මා හිතනවා. අපි ඉන්නේ කොතනද ගරු නියෝජ්‍ය කතානායකතුමනි? අපි ස්ථිර වශයෙන් ඉන්නේ 1978 ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව අපේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදයට අහවුරු කිරීමට හෝ අපේ රටේ ආර්ථික සංවර්ධන ඇති කිරීම සඳහා හෝ අපේ රටේ සිංහල දෙමළ මුස්ලිම් බර්ගමැලේ ආදී ජන කොට්ටාසයන් අතර සමගිය නිර්මාණය කරන්නට හෝ ඒගොල්ලන්ගේ සාධාරණ අයිති නියෝජනය කරන්න හෝ මේ 18 වෙනි 1978 ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව සමත් වී ඉන්නේ. 78 සිට මේ වනකොට අවුරුදු 44කට ආසන්න කාලයක් ගත වී තිබුණත් මේ අවුරුදු 44 ඇතුළත ඕනෑමට වඩා වැඩියෙන් පෙන්නුම් කරලා තිබෙනවා මේ 1978 ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව අපේ රටේ මූලික ගැටලු විසඳීමට සමත් වෙන ව්‍යවස්ථාවක් නෙවෙයි, අපේ රටේ මූලික ගැටලු තව තවත් උස්සන්න කරන අර්බුදයට පත් කරන ව්‍යවස්ථාවක්. මේක තමයි 78 ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව. මේ අර්බුදයට ආර්ථික සාධක තිබෙනවා, දේශපාලන සංස්කෘතියන් තිබෙනවා, ඒ ඔක්කොම තිබෙන අතර අද අපේ රටේ අර්බුදයේ ප්‍රධාන සාධකයක් මේ 78 ඇති කළ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව. ඒක ඒකාධිපති බලතල වලින් සමන්විතයි, ඒක ප්‍රජාතන්ත්‍රවාදය ශක්තිමත් කරනවට දුර්වල කරනවා, ඒක සිංහල දෙමළ මුස්ලිම් ජනයා අතර සමගිය ආරක්ෂා කරනවා වෙනුවට බෙදීම් ඇති කරනවා, මෙවැනි ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවක්. එනිසා අපි පෙනී හිටින්නේ ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අපේ රට නව ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවක් අවශ්‍යයි. ප්‍රජාතන්ත්‍රවාදය ශක්තිමත් වෙන, ප්‍රජාතන්ත්‍රවාදී ව්‍යුහයන් ශක්තිමත් වෙන, සිංහල දෙමළ මුස්ලිම් සියලු ජනයාගේ අයිතිවාසිකම් තහවුරු වෙන, ඒ අයිතිවාසිකම් ස්ථාවර කරන, පොදු ජනයාගේ මූලික අයිතිවාසිකම් ශක්තිමත් කරන අලුත් ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවක් අවශ්‍යයි. මේක 1978 ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව හදපු කාලයේ සිටම දේශපාලන ව්‍යාපාරයක් ලෙස අපිත් බොහෝ දෙනා මේ ව්‍යවස්ථාව ගැන දක්වපු අදහස ඒක. අපි මේ නිශ්චිත මොහොතේ මේ ව්‍යවස්ථාවට අපි එකඟ නැහැ. ඒත් ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, ඒක අපේ රටේ තියෙන නීතිය, ඒක අපි යටත්. එච්චරයි. අපි එකඟ නොවුණත් අපි යටත් නීතිය තමයි මේ 1978 ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව. එනිසා අපි යෝජනා කරන්නේ නව ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවක් අපේ රටට අවශ්‍යයි. චන්ද්‍රිකා කුමාරතුංග 1994 මැතිවරණදී ප්‍රධාන සාධකයක් බවට පත් වුණේ මොකද්ද? නව ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව පිළිබඳව ඇය 2000 වසරේදී පාර්ලිමේන්තුවට නව ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවක් ඉදිරිපත් කරා. එතනින් එහා ඒ ව්‍යවස්ථාවේ ක්‍රියාදාමයන් සිද්ධුුනේ නැහැ. ඊළඟ 2005 රාජපක්ෂ පාලනය ආව. 2005 ඉඳන් 2015 දක්වා රාජපක්ෂ පාලනය අපේ රට පාලනය කරත් ඔවුන් ව්‍යවස්ථා ගැන හිතන අය නෙවෙයි, ඔවුන් නීතිීන් ගැන හිතන අය නෙවෙයි, එවැනි ප්‍රජාතන්ත්‍රවාදී ව්‍යුහයන් ගැන පාලනය ගැන හිතන අය නෙවෙයි. ඒගොල්ලෝ තිබ්බු 17ත් අකුල්ලා 18 ගෙනාපු අය. නිසා නීති විවස්ථා අනපනත් ගැන හිත කල්පනා කරන කණ්ඩායමක් නෙවෙයි රාජපක්ෂ පාලනය කියලා කියන්නේ. රාජපක්ෂ පාලනය අවුරුදු 10 ඇතුළත ව්‍යවස්ථාව ගැන සාකච්ඡා වුණේ නෑ. නැවත 2015 පාලනේ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව පිළිබඳ මේ පාර්ලිමේන්තුව ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා සම්පාදක මණ්ඩලයක් බවට පත් කරා. ඒ මණ්ඩලයේ රැස්වීම මසූදයක් තිබුණා. මේ රැස්වීම මසූදයකට වර්තමාන ජනාධිපති එවකට අගමැති රනිල් වික්‍රමසිංහ මුලසුනේ බෙව්වා. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, රැස්වීම 82ක මේ පාර්ලිමේන්තුව ව්‍යවස්ථාදායක සභාව බවට පත් කරලා, මේ ව්‍යවස්ථා සම්පාදක මණ්ඩලයක් බවට පත් කරලා, මේ පාර්ලිමේන්තුව ඇතුළේ විවාද ගණනාවක් තියලා, කෙටුම්පත් ගණනාවක් තියලා ඒකම හමස් පෙට්ටියට ගියා. මොකද ඇත්ත මේදත් නව ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව පිළිබඳව ඒ වෙලාවේ අගමැති රනිල් වික්‍රමසිංහට එම උවමනාවක් තිබුණේ නැහැ. එහෙම නැත්නම් ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, 80 දෙවතාවක් මුලසුන දරලා ව්‍යවස්ථාවක් හදාගන්න බැරි වෙච්ච කෙනා අඩුම තරමේ කෙටුම් පතක්වත් එතුමාට ඉදිරිපත් කරගන්න බැරුවා. එතුමා අඩුම තරමේ ඒ පක්ෂවල තමන්ගේ අදහස් ඉදිරිපත් කරන්න කිව්වා. ඒ වෙලාව එක්සත් ජාතික පක්ෂ නායකය හැටියට ඒ ව්‍යවස්ථාදායක මණ්ඩලයට අලුත් යෝජනාවක්වත් ඉදිරිපත් කරේ නැහැ. ඒ නිසා එදත් 2015 තව ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව පිළිබඳ තියෙනු අදහස් සංකල්පය යට ගියා. 2020දී 20 වෙනි සංශෝධනය සම්මත කරගන්න අවස්ථාවේදී මේ පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරේ මොකක්ද? ඒ වෙලාවේදී කිව්වා 20 වෙනි සංශෝධනය සම්මත කරගත්තත් ඊළඟ අවුරුද්ද ඇතුළත නව ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවක් ගේනවා කියලා තමයි මේ මන්ත්‍රීවරු ඇමතිවරු මේ පාර්ලිමේන්තුව දිදරන්න කතා කරලා කිව්වේ ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. ඒ අනුව හොමේස් විල මහත්මයාගේ ප්‍රධානත්වයෙන් කමිටුවක් පත් කරා. ඒ කමිටුවට අපි දේශපාලන ව්‍යාපාර හේතු ගිල අදහස් දුන්නා, විවිධ ජන සම්මා කණ්ඩායම් අදහස් දුන්නා. මා දන්නා විදිහට රොමේස් සිල්වා මැතිතුමාගේ සාකච්ඡාවෙන් ඒ කමිටුව විසින් දැන් ව්‍යවස්ථාව සම්පාදනය කරලා තිබෙනවා. හැබැයි ඒ ව්‍යවස්ථාව ගැන කිසි සාකච්ඡාවක් නැහැ. අර පෙරණියකට නැවත නැවත පැලස්තර දාන සංවිතියකට ස්වභාවයකට මේ ආණ්ඩුව වෙවිලා තිබෙනවා. එනිසා ගරු නියෝජකතා නායකතුමනි, අපේ රට නව ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවක් ඕන. නව ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවක ඉතාමත් අපේ රටේ දේශපාලනයේ ප්‍රජාතන්ත්‍රවාදී අනාගතයේ ඉතාමත් ඉදිරි පියවරක්. හැබැයි මා දන්නවා එවැනි ඉදිරි පියවරක් මේ වගේ කට්ටකින් බලාපොරොත්තු වෙන්න ඕනේ නැහැ. මේ වගේ කට්ටකින් ඉදිරි පියවරක් බලාපොරොත්තු වෙන්න ඕනද? 17ටත් අත උස්සන, 18ටත් අත උස්සන, 19ටත් අත උස්සන, 20ටත් අත උස්සන, 22ටත් අත උස්සන නේද? නේද නේද? ඒ කියන්නේ සංශෝධන වෙනස් වුණාට වෙනස් වෙන්නේ නැති එක එකක් තියෙනවා. මොකද ඇමතිකම්. ඇමතිකම් වෙනස් නොවෙන.
ඔව්. ගෞරවමත් මේ ගරු මන්ත්‍රීතුමා, දැන් මම ඔබතුමත් එක්ක වෙන දෙයකට නෙමෙයි ප්‍රශ්නයක් එක්කම මම කතා කරන්නේ.
කාලේ මට දෙන්න.
නෑ නෑ විනාඩි තප්පරේ තප්පරේ. තප්පරේ දෙන්න. විනාඩි දැන් ඔබතුමා කියන විදිහට මේ පැලස්තර දාන මේකට යන වටේදී හොඳ නව ව්‍යවස්ථාවට යනක. අපි කියන්නේ නව ව්‍යවස්ථාවට යන්න කියලා. ඒක තමයි හොඳම දේ.
ගරු කතා ගරු නියෝජක කතා නැතිනි. ඉතින් එතුමා ආණ්ඩුවේ. ඉතින් එතුමා වෙන පැත්තකද? ඒක දැන් මේ සංශෝධන ගන්න ආණ්ඩුව නෙමෙයිද? මම හිතන් හිටියේ මේ සංශෝධන ඉදිරිපත් කරන්නේ කැබිනට් මණ්ඩලයේ අනුමැතිය අරගෙන පක්ෂ නායකයන්ගේ මේ පක්ෂේ පාර්ලිමේන්තු කණ්ඩායම රැස් වෙලා තීන්දුවක් අරගෙන ඒකමතික විදිහට එහෙම ඉදිරිපත් කරන එකක් නෙමෙයි මේක. ගරු කතා ඒක මම දැනගත්ත එක බොහොම ස්තුතියි. එතුමාට ඒක හඳුන්වා දී පිළිබඳ. ඉතින් අපි කියන්නේ නව ආණ්ඩු ක්‍රියාවස්ථාවක් අවශ්‍යයි. ඒක තමයි අපේ මූලික ස්ථාවර බවට පත් වෙන්නේ. හැබැයි දැන් මේ 19 පිළිබඳ දැන් ඇති වී තිබෙන සංවාදය මොකක්ද? මේ 19 පිළිබඳ දැන් ඇති වී තිබෙන සංවාදයේ තියෙන්නේ කරුණු දෙකක් මත. එකක් 19 වෙනි සංශෝධනයේ තිබුණා පාර්ලිමේන්තුවේ දුරකාලයේ අවුරුදු 4 මාරක් පිරෙන තෙක් ජනාධිපතිවරයාට එම පාර්ලිමේන්තු විසිරුව හැරිය නොහැක. විසිරි සංශෝධනයේදී එක අවුරුදු 2 බවට පත් කරා. දැන් ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවේ පාර්ලිමේන්තුවට අවුරුදු 2 ගත වුණාට පසුව උදාහරණයකට ගත්තොත් මේ පාර්ලිමේන්තුවට ලබන අවුරුද්දේ මාර්තු මාසයෙන් පසුව ජනාධිපතිවරයාට විසිරුව හැරීමේ බලය එනවා. ඒක තිබෙන ව්‍යවස්ථාව. මේ සංශෝධනය ඇතුලේ එය සංශෝධනය වෙන්නේ නැහැ. 22 සංශෝධනයේ සම්මත වුණත් නොවුණත් අවුරුදු 2 පාර්ලිමේන්තුව විසිරුව හැරීමේ බලය ජනාධිපතිවරයාටට එනවා. හැබැයි දැන් බොහෝයගේ සාකච්ඡාව මත වී තිබෙන මොකක් මතද? මේ 2 හමාර 4 හමාර කරන්නම් සහය දෙන්න. ඔකද කියන්නේ? 2 හමාර 4 හමාර කරනවා නම් සහය දෙන්න. ඒක තියෙන නීති සම්පාදනය ගැනද? ප්‍රජාතන්ත්‍රවාද ගැනද? යහපත් ආණ්ඩුකරණ පිළිබඳවද? ප්‍රජාතන්ත්‍රවාද ව්‍යුහන් ශක්තිමත් කිරීම පිළිබඳව නෑ. තමන්ගේ മന്ത്രി දූර කාලේ 4 හමාර බවට පත් කරගන්න එකයි, පෙන්ෂන් එක අරන් ගෙදර යන්න ඕන එකයි. ඕන් ව්‍යවස්ථා ගැන සාකච්ඡා. පෙන්ෂන් එක ගණ්ඩයි අවුරුදු 4 හමාරක් ඉන්නයි. හරිද? ඒක තමයි එක සාකච්ඡාව. දෙවනි සාකච්ඡාව වෙලා තියෙන මොකද්ද නියෝජක තරයකටමනේ? මොකක් නිසාද? ගරු නියෝජකතානේ මම නෙවෙයි පුවප්පත් ඔක්කොම වාර්තා කරලා තිබුණනේ. ජනාධිපතිවරයා මේ 22 සංශෝධන සහාය ලබා ගැනීම වෙනුවෙන් 2 හමාරෙන් පාර්ලිමේන්තු විසිරුව හරින්නේ නැහැ. මා කෙරේ විශ්වාසය තබන්න කියලා ජනාධිපතිවරයා කියන මොකටද? කියන්නේ 2 හමාර විසිරුව හැරීම බලය තියනවනම් සහාය දෙන්නේ නැහැ කියන එක. පෙන්ෂන් එකයි අවුරුදු 4 හමාරක් ඉන්නයි. ඉතින් මේ ව්‍යවස්ථාව රටේ මූලික නීතිය ගැන අපි කතා කරන්නේ. මූලික නීතිය සම්පාදනයේදී භාජනය කරන්නේ තමන්ගේ පෙන්ෂන් එකයි තමන්ගේ දුර කාලයයි. ඔන්න පාර්ලිමේන්තු. දෙක දෙවැනි එක කරු නියෝජකතා නැගතුමනි. දෙවණියක මේ සාකච්ඡාවට බඳුන්ගලා තිබුණේ මේකේ විවස්සාදායක මණ්ඩලය පත් කරන්නේ කොහොමද? ඔවුන්ට පැවරන බලතල මොනවද? කොමිසම් සභාව පත් කරගන්නේ කොහොමද? තියෙන කොමිසම් සභාව වෙනුවට අලුත් කොමිසම් සභාව හැදෙනවද? ඒව සාකච්ඡා කළ යුතු කරුණු. හැබැයි වැදගත්ම සාකච්ඡා කරන්නේ ඒව නෙවෙයි. දිත්තපුර වැසිභාවය පිළිබඳ ප්‍රශ්නය. ඒක කොහොමද කරු නියෝජකතා නැගතුමනි 19 වෙනි 22 වෙනි සංශෝධන වැදගත්ම සාධකයක් වෙන්නේ? මේ රට පාලනය කිරීම පිළිබඳව මේ රටේ අනාගතේ බාර ගන්න ඕනම කෙනෙක් ඉන්නවනම් එයා මේ දෙපැත්ත කකුල් තියන් ඉන්න ඕනේ නේ. දෙපැත්ත කකුල් තියන් ඉන්නේ මොකටද? මේ රටට ඇවිල්ලා මුමුදු මංකොල්ල කාරයෝ වගේ මහජනකයන් හොරකම් කරලා ඒ පැත්තට පනින්න. ඒකද මේ ව්‍යවස්ථාවේ මේකටනේ විරුද්ධ වෙන දෙවනි සාධකය. වෙන මොකුත් නැහැ නේ. ඉතින් මේ පාර්ලිමේන්තුවල අපි කතා කරන්නේ මොකද්ද? රටේ ජනතාවගේ සරත් විරසේකර මැතිතුමා විරුද්ධ වෙන සාධකයකට. ඒක මම එකඟයි. ඒ කියන්නේ මම ඔබතුමාගේ මතයට නෙවෙයි. ඔබතුමා එකඟ වෙන්නේ ව්‍යවස්ථාව ඇතුලේ යම් ඒකාධි යම් ඒකීය රාජ්‍යයක් ශක්තිමත්ව රැඳෙන්න ඕන බලතල එහෙට මෙහෙට බෙදීමේක දුර්වල වෙනවා කියන පදනම තමයි ඔබතුමාට තියෙන්නේ. ඒක මම පක්ෂෝ විපක්ෂයක දේශපාලන මතය. හැබැයි මෙයාට තියෙන දේශපාලන මතයක් නෙවෙයි. තමන්ගේ පෙන්ෂන් එකයි අවුරුදු 4 හමාරයි තමන්ගේ අනාගත නායකයා ඒ කල්පනා කරන කෙනාට ඡන්ද ඉල්ලන්න බැරි වේද කියන එකයි. ඔය සාධක මත ගරු නියෝජකතන ව්‍යවස්ථා හදන්න පුළුවන්ද? ඊට පස්සේ කියන මොකද්ද උදේ පත්තරවල කතා කරනකොට මාධ්‍යවේදීන් පාර්ලිමේන්තු ගැන විවේචනය කරනවලු මාධ්‍යවේදීන් පාර්ලිමේන්තු ගැන ඉසුළු ඉසුළු කරනවලු මාධ්‍යවේදීන් පත්තරේ තියෙනකටත් වඩා වැඩියෙන් කියවනවලු නොකිය හිටියොත් තමයි පුදුමයි හරිද ජනතාව ඔක්කොටම දැනනවා නම් තමන්ගේ පෙන්ෂන් එක ගැන ව්‍යවස්ථාවේ ප්‍රධාන සාධක වෙන්නේ ජනතාව ඔක්කොටම දැනනවා නම් තමන්ගේ අනාගත නායකත්ව අපේක්ෂා කරන කෙනාගේ දිට්ඨි පුරව ස්වභාවය මත තමයි 22 වෙනි සංශෝධන සම්මත වෙනවද නැද්ද කියලා තීරණය වෙන්න වෙන්නේ අම්මනෝඤ්‍ය තනකනම් පාර්ලිමේන්තු ඉන්නේ එවැනි අඳබාල තනකනම් ඉන්නේ හෙට පත්‍රයේ වැකියක් පිළිබඳවත් ඒ මාධ්‍යවේදීන් විවිධ අර්ථකථන ඇඳීම වැරදි නෑ කරුණ නියෝජක තනතුරු ඔබ හිතන්න රටේ මූලික නීති අපි කවුරුත් යටත් වෙන නීතිය හෙට සිට අපේ රටේ සියලු ආයතන සියලු සංවිධාන සියලු පුරවැසියන් යටත් වෙන මේ සංශෝධනයට හැබැයි සාකච්ඡාවට බඳුන් වෙන්නේ පෙන්ෂන් එකයි තමන්ගේ නායකගේ පුරවැසිභාවය ඕකනේ ඒ නිසා කරුණ නියෝජක තානායකතුමනි මේ විවස්ථා සංශෝධනයේ අපි වැදගත් සංශෝධන කිහිපයක් ඉදිරිපත් කරා මේ පිළිබඳව අග්‍රාමාත්‍යවරයා සාකච්ඡාවක් ඇඳෙව්වා අපි සාකච්ඡාවට සහභාගි නොවුණත් අපි ලිඛිතව ඒ වෙලාව රනිල් වික්‍රමසිංහ අගමැතිවරයා අපි ලිඛිතව අපේ යෝජනා ගණනාවක් ඇරියා. ඒ යෝජනාවල ප්‍රධාන කරුණු තුනක් තිබෙනවා. මා හිතනවා මේ වෙලාවේ රට මුහුණ දී තිබෙන රට තුල ආන්දෝලනයට තුඩු දී තිබෙන යම් ගැටලු ගණනාවක් පිළිබඳව මේ ව්‍යවස්ථාවට නීති සම්පාදනය විය යුතු නම් මා හිතනවා මේ කරුණු තුන වැදගත් උනායි කියලා. 1. ගරු නියෝජක තානායකතුමනි අපේ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවේ 4 වෙනි වගන්ති අනුව. ඒකේ 4 ආයන්න රටේ ආරක්ෂාව ඇතුළුව ජනතාවගේ විධායක බලය ජනතාව විසින් තෝරාපත් කරගනු ලබන ජනරජයේ ජනාධිපතිවරයා විසින් ක්‍රියාත්මක කළ යුත්තේය. මේක වැදගත් වගන්තිය. ජනතාවගේ පරමාධිපත්‍ය බලයෙන් විධායක බලය කොහොමද ජනාධිපතිවරයාට පැවරෙන්නේ? මොකද්ද කියන්නේ? රටේ ආරක්ෂාව ඇතුළුව ජනතාවගේ විධායක බලය ජනතාව විසින් තෝරාපත් කරගනු ලබන ජනරජයේ ජනාධිපතිවරයා විසින් ක්‍රියාත්මක කළ යුත්තේය. ජනරජයේ ජනාධිපතිවරයාට ආරක්ෂාව සහ විධායක ලැබෙන්නේ කොහොමද? ජනතාව විසින් තෝරාපත් කරගන්න නිසා මේ ජනාධිපතිවරයා ජනතාව විසින් තෝරාගන්නේ මේ 40 වෙනි වගන්තියේ පුරප්පාඩුවට අපු අනුප්‍රාප්තිකය. හැබැයි පුරප්පාඩුවට අපු අනුප්‍රාප්තිකයට ආරක්ෂාව සහ විධායක බලය ලැබෙන්නේ කොහොමද? ආරක්ෂාවේ බලය ජනාධිපතිවරයාට විධායක බලයත් උත්පාදනය කරන්නේ කොතනින්ද? ඒ බලයේ උපත නිර්මාණය කරන්නේ ජනතාවගේ ජනවරමින්. ජනතාවගේ ජනවරමක් නැති විශේෂයෙන් ගත්තොත් රනිල් වික්‍රමසිංහ මහත්මයා ඒ ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිවරයා ගත්ත ජනවරමේ පැත්ත හිටපු කෙනෙක් නෙවෙයි ඊට ප්‍රතිපක්ෂව හිටපු කෙනෙක් ගෝඨාභය ජනාධිපතිවරයා ජනවරම ලබා ගැනීමේදී කරුණු තුනක් පෙන්වා දුන්නා 1. ඔබතුමත් මට මතකයි විජයසා රාජපක්ෂ මහත්මයා රනිල් වික්‍රමසිංහට ඇරෙව්වා ඒ ඡන්ද ව්‍යාපාරද ඔබතුමගේ ප්‍රධාන සාධකයක් වුණා මොකද හම්බන්තොට වරාය විකිණීම ඒකට විරුද්ධව තමයි ගෝඨාභයට ඡන්ද ලැබෙන්නේ ඒ වගේම පාස්කු ප්‍රහාරය රටේ ආරක්ෂාව තහවුරු කරගන්න බැරි වීම ඒ හරහා තමයි ගෝඨාභයට ඡන්ද ලැබෙන්නේ ඊළඟ ගත්තොත් ගරු නියෝජක තානායකතුමනි මහ බැංකු මහා මංකොල්ලේ ඒ නිසා තමයි ගෝඨාභයට ඡන්ද ලැබෙන්නේ. සෝ ගෝඨාභයගේ ඡන්දේ ජනවරමේ අනුප්‍රාප්තිකය බවට කොහොමද රනිල් වික්‍රමසිංහ පත් වෙන්නේ? කොහොමද පත් වෙන්නේ? රනිල් වික්‍රමසිංහට එරෙහිවම තිබුණු ජනවරමක අනුප්‍රාප්තිකය බවට ජනාධිපතිවරයා රනිල් වික්‍රමසිංහ පත් වෙන්නේ කොහොමද? ඒක තියෙනවා මේ 40 වෙනි වගන්තියේ හිඩසක් තියෙනවා මොකද්ද? පාර්ලිමේන්තුවේ ජනාධිපතිවරේ තෝරාපත් කරගත හැකි. නිසා අපේ යෝජනාව වන්නේ මොකක්ද? අපේ යෝජනාව වන්නේ ගරු නියෝජක තානායකතුමනි මේ වෙලාවේ විධායක බලය රටේ ආරක්ෂාව පිළිබඳ බලය ජනාධිපතිවරයාට ලැබෙන්නේ ඔහු ජනතාව විසින් තෝරාපත් කරගනු ලබන නිසා එහෙනම් මොකද වෙන්න ඕන ජනාධිපති ධූරයේ පුරප්පාඩුවක් ඇති වුණොත් මාස 6ක් වෙන කාලයක් තෙක් පාර්ලිමේන්තුවේ ජනාධිපතිවරයා තෝරාපත් කරගැනීමේ හැකියාව තිබෙනවා මාස 6ක් ඉක්මවා යන්න කලින් ජනතාව ගාවට ගිලා නව ජනවරමකින් නව ජනාධිපතිවරයා තෝරගන්න ඕන මෙන්න මේ සංස්කෘතිය වෙනස් කිරීම සඳහා සංශෝධනයක් මේ වෙලාවේ මේ අවස්ථාවට ආ යුතු තිබුණා. ඒ සංශෝධනය තමයි අග්‍රාමාත්‍යවරයාට ඒ වෙලාවේ රනිල් වික්‍රමසිංහ මහත්මයාට පෙරිය. විශේෂයෙන්ම මම මේම කියන්නේ 19 වෙනි සංශෝධනයේ පාර්ලිමේන්තුවේ ඉදිරිපත් කර මුල් පිටපතේ මේ සංශෝධනය තිබුණා. හැබැයි ඒ පක්ෂයක් මුළුමනින්ම ලේකම් මරයට යටත් වෙන්න ඕනේනේ. පක්ෂක සමාජිකත්ව ඉවත් කරනවා නම්, මන්ත්‍රීවරයෙක් ඉවත් කරනවා නම්, එයාට ශ්‍රේෂ්ඨාධිකරණයට යන්න අවස්ථාව හදලා දුන්නා. ඒක 19 වෙනි සංශෝධන මිල්පට මුල් පිටපතේ තිබුණා. ඒ වෙලාවේ දිනස් ගුණවර්ධන මේ පැත්තෙන් නම් ඒ සංශෝධනට විරුද්ධ වුණා. විජේදාස රාජපක්ෂ හා කිව්වා. ඒ නිසා එහෙට මෙහෙට පණින්න ඕන දොරටුව 19 ආරක්ෂා කරගත්තා. මෙන්න මේ වැදගත් සංශෝධන මේක ඇතුළත් වේවි කියලා අපි කල්පනා කරා. 3 වෙනි සංශෝධනය වැදගත් සංශෝධනකට අපි ඉදිරිපත් කරේ ගරු නියෝජක කතානායකතුමනි, අපේ රටේ සම්ප්‍රදාය බවට පත් වෙලා තිබෙනවා. ආණ්ඩුවක් හදනවා, ආණ්ඩුවට හිත හිතුව ආකාරයේ අමාත්‍ය ධූර දෙනවා, නියෝජ්‍ය අමාත්‍ය ධූර දෙනවා, රාජ්‍ය අමාත්‍ය ධූර දෙනවා, බාගෙට ගැසෙක් කරනවා, කෑලි කඩනවා, මුළු ආණ්ඩුවම වියවුලක් බවට පත් කරලා තිබෙනවා. ඒ වගේම 19 වෙනි සංශෝධන ඇතුලේ විදසක් තිබෙනවා. ආණ්ඩුවට එක මන්ත්‍රීවරයෙක් හෝ එකතු කරගන්නවා නම් ඒක ජාතික ආණ්ඩුව කියලා නාමකරණය කරලා ඒගොල්ලන්ට හැකියාව තිබෙනවා අමාත්‍ය ධූර, නියෝජ්‍ය අමාත්‍ය ධූර, රාජ්‍ය අමාත්‍ය ධූර වැඩි කරගන්න. ඒ අනුව ගිය පාර්ලිමේන්තු 15,000 පාර්ලිමේන්තුයි රනිල් වික්‍රමසිංහ මේ පාර්ලිමේන්තු යෝජනාවක් ගෙනලා ඇමති දුර සංඛ්‍යාව සහ රාජ්‍ය අමාත්‍ය දුර සංඛ්‍යාව වැඩි කරගත්තා. ඒ නිසා ආණ්ඩුවකට එක මන්ත්‍රීවරයෙක් හෝ තව පක්ෂෙන් එකතු වෙනවා නම් ඒකට ජාතික ආණ්ඩුව කියන නාමකරණය දීලා අමාත්‍ය දුර වැඩි කිරීමේ හැකියාව තුන මේ ව්‍යවස්ථාව ඇතුලේ
කාලය අවසන් වෙනවා කර මන්ත්‍රී
අවසන් කරනවා. ඒ විතරක් නෙවෙයි, අමාත්‍ය දුර 30යි රාජ්‍ය හෝ නියෝජ්‍ය අමාත්‍ය දුර 40 කියලා දැන් සදාහන් වී තිබෙනවා. මේක ඉස්සාල විකාර තත්වයක් හදනවා. අද අපේ රටේ පාර්ලිමේන්තු පිළිබඳවත් ආණ්ඩු පිළිබඳවත් ජනතාවක ඇති වී තිබෙන විශ්වෝපේ ප්‍රධාන සාධකය තමයි ඇමතිවරු පැටව ගහන ඉවරයක් නැහැ. මෙන්න මේකට නීති සංශෝධන ගෙන ආ යුතු තිබුණා. ඉතින් අපේ සංශෝධනේ දුන්නේ මොකද්ද? ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවට ඇතුළත් විය යුතුයි අමාත්‍ය දුර 25යි රාජ්‍ය නේද ව්‍යාපෘති වගේ එල්ලන කැලේ නැතුව ඇමතිවරු 25යි නියෝජ්‍ය ඇමතිවරු 25යි. මෙන්න මෙවැනි යහපත් සංශෝධනය අඩුමතරමේ මේ සංශෝධන තුන මේ වෙලාවේ ගරු නියෝජ්‍ය කතානායකතුමනි රට පුරා රට තුල ජනතාව තුල බුරබුරා පැනනගෙන තිබෙන ගැටලුවක්. ජනවරමක ජනාධිපතිවරයෙක් ඉන්නේ කොහොමද? ඒකට මේ සංශෝධන විසඳුමක් ඕන. පක්ෂවලට එහෙට මෙහෙට පණිනවා ඒක නතර කරන්න කොහොමද? ඒකට මේ සංශෝධන කායිතු තිබුණා. ඒ වගේම ගරු නියෝජ්‍ය කතානායකතුමනි
අමාත්‍ය දුර
අද රැය එකක් එනවා, හෙට රැය එකක් එනවා, තව ගැසට් එකක් එනවා, ගැසට් එකේ හෙට මාරු කරනවා, මෙහෙට මාරු කරනවා. ඒ නිසා ස්ථාවර ලෙස අමාත්‍යවරු 25යි නියෝජ්‍ය අමාත්‍යවරු 25යි කියන සංශෝධනය මේකට ඇතුළත් වී තුනක් ඇත්තම ගත්තොත් මේක ප්‍රජාතන්ත්‍රවාදී පැත්තෙන් රටේ ජනතාවගේ පැත්තෙන් දිගු පියවරක් බවට පත් වෙනවා. නමුත් එවැනි සාධනීය ප්‍රතිසංස්කරණයක් මේ අයගෙන් බලාපොරොත්තු වෙන්න ඕනේ නැහැ. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි බොහොම ස්තුතියි මේ අවස්ථාව ලබා
දුන්නා. බොහොම ස්තුතියි ඔබතුමාට. ගරු ජගත් පුෂ්පකුමාර මහත්මයා ඔබතුමාට මිනිත්තු 11ක් කාලයක්.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි අපි ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාව 1978 මේ වෙනකොට 21 වෙනි වතාවට තමයි මේ සංශෝධනය 22 ගියුවත් මේක අනුමත වුණාට පස්සේ 21 හැටියට තමයි සංශෝධනය වෙන්නේ. මේ හැම අවස්ථාවකම කොහොමද සිදුවෙලා තියෙන්නේ? එකක් මම මේ 13 වෙනි ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවෙන් පටන් ගන්නම්. ඉන්දියානු රජයේ බලපෑම මත තමයි එදා ඒ තීන්දුව ගන්න සිද්ධ වුණේ. මොකද එදා තිබුණු තුරුණැගෙනහිර ප්‍රශ්නයත් එක්ක පළාත් සභාව හඳුන්වා දීමත් එක්ක කටයුතු කරේ. ඒ සඳහා මම හිතන එවකට හිටපු එදා එක්සත් ජාතික පක්ෂයේ සමහර මැති ඇමතිවරු විරුද්ධ වුණා. නමුත් නායකත්වය ගත්ත තීන්දුවත් එක්ක කාටවත් කරන්න දෙයක් නැහැ, සංශෝධනය කරන්න සිද්ධ වුණා. එහෙනම් 14 වෙනි ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථා සංශෝධනය ගත්තම මැතිවරණ සඳහා සීමා නිර්ණය සහ 225ක් දක්වා වැඩි කිරීම. එදා විශ්වාස කරා ඡන්ද ක්‍රමය අනුව ජේ.ආර්. ජයවර්ධන මැතිතුමා වැඩිපුරම ඡන්ද ලැබෙන එක්සත් ජාතික පක්ෂයට කවදාකවත් පරදින්නේ නැහැ. ඒ නිසා මෙන්න මේ මැතිවරණ ක්‍රමය සංශෝධනයක් කරලා ඒ ව්‍යවස්ථාවත් එක්ක සීමා නිර්ණය ඇති කරන්න තමයි එදා ඒ 14 වෙනි ව්‍යවස්ථා සංශෝධනය ගත්තේ. 15 වෙනි සංශෝධනය කුමක්ද? සමානුපාත නියෝජනයේදී අවම වශයෙන් 12 මාරක් ගන්න ඕන පක්ෂයක මන්ත්‍රීවරු සඳහාපත් වෙන්න. එය තමන්ගේ බලය සඳහා ගරු සජිත් ප්‍රේමදාස මැතිතුමාගේ පියාණන් විසින් එක 105 දක්වා අඩු කරා රාජසේනරත්න මැතිතුමා. මේක තමයි එදා තිබුණ සත්‍යය. ඊළඟට 16 වෙනි සංශෝධනයේ පද භාෂා පරිපාලන සඳහා සිංහල හා දෙමළ පරිපාලන ඒක සාධනීය තත්වයක්. හැම කෙනෙක්ටම අයිතියක් තියෙනවා සිංහල භාෂාවෙන් සහ ද්‍රවිඩ භාෂාව. ඒ ගැන කිසිම ගැටලුවක් නැහැ. 17 වෙනි ව්‍යවස්ථා සංශෝධනය මට මතකයි 2011 3 වෙනි දින කරු චන්ද්‍රිකා බණ්ඩාරනායක මැතිනිය ජනාධිපති ධුරය පත් වෙන අවස්ථාවේ අර්බුදකාරී තත්වයක් තියෙනවා. මේ පැත්තේ හිටපු 10ක් 12ක් විතර අනිත් පැත්තට ගිහිල්ලා කුමාරවෙල්ගම් මැතිතුමාට මතක ඇති එදා පරිවාස ආණ්ඩුව නිසා යම් යම් කොන්දේසි දාලා පිටියට හේතු කරලා කටයුතු කරා. කෙසේ වෙතත් ඒක සාධාරණ සංශෝධනයක් හැටියට අපි සලකනවා. මම හිතන්නේ ඒක කාලෝචිතයි. මම හිතන්නේ යම් බලපෑමක් නිසා කර මම මේ කිව්වේ සංශෝධනය සමයි කො නායකත්වයේසෝ හෝ යම් බලපෑම් මත වෙනවා කියන එක කටයුතු කරා. එහෙනම් 18 වෙනි ව්‍යවස්ථා සංශෝධනය. මේකදී අපිත් වගේ කියනවා මම ඡන්දෙ දුන්නා 18ක් දුන්නා 19ක් දුන්නා 20ක් දුන්නා මම 22කටත් දෙනවා. ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ අද කණ්ඩායම හැටියට පැහැදිලිව අපි කියනවා මේ 22 වෙනි සංශෝධනයත් මොකද 20ට වඩා යම් ආකාරයේ ප්‍රගතිශීලී තත්ත්වයක් මේ 22 වෙනි සංශෝධනයේ තියෙනවා අපි කවුරුත් මේක පිළිගන්න ඕනේ. එතන වසර 4කින් ජනාධිපතිතුමාට නැවත 4කින් පස්සේ ඡන්දයකට ගිහිල්ලා ජනතාවගේ බලය ගැනීමට අභිලාෂය ප්‍රකාශ කිරීමේ අයිතිය. මේ මොකද්ද කියන්නේ? මේක ජනාධිපතිතුමාට හෝ ඉන්න නායකයාට තමන්ට වාසිදායකම අවස්ථාවේදී ගිහිල්ලා ඡන්දයට ගිහිල්ලා ජයග්‍රහණය කිරීම තියෙනවා. මම මේ කියන කාරණා කලින් තිබුණේ අවස්ථා දෙකක් පමණයි ජනාධිපති තනතුරට පත් වෙන කෙනෙකුට අවස්ථාව දැරිය හැකි. ඒක 78 ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා මෙයා. දැන් මේ මම කියන්න යන්නේ මොකද්ද? මේ සියලුම ආණ්ඩුවල නායකයන්ට අවශ්‍ය විදියට තමයි සංශෝධන සිද්ධ වෙන්නේ. මම විශ්වාස කරනවා තමයි නාසත් මේක සියලු කවුරුණත් මම දැන් ස්වාධීනව මට කතා කරන්න පුළුවන්. නායකයන්ට අවශ්‍යතාවය අනුව තමයි සංශෝධනනේ. 18 සංශෝධන කොහොමද? 19 වෙනි සංශෝධනයේදී අපිට කොමක්ද එදා මෛත්‍රීපාල සිරිසේන මැතිතුමා ඉදිරිපත් කරන අවස්ථාවේ විවිධ ආකාරයේ ඉල්ලීම් ඉදිරිපත් කරා ස්වාධීන කොමිෂන් සභාව සහ යහපාලනය සම්බන්ධව කටයුතු කරන්න. එතුමාට තිබුණේ මම හිතන්නේ මේ බලය හිටපු කඩ පාර්ලිමේන්තු මන්ත්‍රී ආසන 46ක් විතර ඇති. එදා අපිත් එක්ක කතා කරලා කිව්වා අපි මේ සාධාරණ පිළිගත්තා. පිළි අරගෙන තමයි අපි බහුතරයක් ඉන්න පක්ෂයක් හිටින මේ සංශෝධන සඳහා සහය දුන්නේ. හැබැයි එතුමා බොරුවක් කිව්වා. ඒකත් කියන්න ඕනේ. එතුමා කිව්වා මේ සංශෝධනයට සමගාමීව මැතිවරණ ක්‍රමයේ වෙනසකුත් ගේනවා. අපි එතෙන්දී රැවටුණා. මැතිවරණ ක්‍රමයේ සංශෝධනයක් ගේනවා කියලා පැහැදිලිව කියලා අපේ ඒකඟතාවයේ තමයි බුදුහාමුදුරුවෝ මතක ඇති කිව්වේ මේකත් එක්කම ගේනවා මැතිවරණ ක්‍රමයේ සංශෝධනයක් කියලා. අපි ඒකට රැවටුණා. 19 සංශෝධනය කරගත්තා. මැතිවරණ සංශෝධනය ගෙනාවේ නැහැ. ඊළඟට 20 සංශෝධනය ගැන 19 වෙනි සංශෝධනයේ ගොඩක් හොඳ දේවල් ක්‍රියාත්මක වුණා. අමාත්‍ය මණ්ඩලයේ සීමා කිරීම, වසර 4මාරක් මේ විසුර හැරීමට නොහැකි වීම සම්බන්ධව මේ කාරණා සම්බන්ධව එකින් එක අපි මතක් කරන්න ඕනේ. ඊළඟ 20 වෙනි සංශෝධනයේ ස්වාධීන කොමිෂන් සභාව හෝසි කර, ඒ වගේම විශේෂයෙන් විගණන කොමිෂන් සභාව හෝසි කර මේ සම්බන්ධව සියලුම බලතල ජනාධිපතිතුමාට පත් වෙන ආකාර ලැබෙන ආකාර තමයි සංශෝධනයක් උනේ. දැන් මම තමුන්නාන්සලට කියන්න ඕන අපි මේ සම්බන්ධව කටයුතු කරනකොට අපිට ඉන්න පක්ෂයක් හැටියට ආණ්ඩුවක් හැටියට අපි සියලු දෙනාම යම් ආකාරයේ අසන්න භාගයට පත් වෙනවා. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි මම තමුන්නාන්සලට යෝජනා කරන්න කැමති, ඔබතුමාට යෝජනා කරන්න කැමති මේ සම්බන්ධවල පක්ෂ ව්‍යවස්ථා සම්බන්ධවත් බලන්න ඕන. යම් පක්ෂයකට පක්ෂයේ තීන්දුවක් ගන්නවා. ඒ තීන්දුව ක්‍රියාත්මක කළා මේකට සංශෝධනය දෙන්න සහය නැත්තම් නොදෙන්න කියලා ස්වාධීන තීරණයක් ගන්න මන්ත්‍රීවරුන්ට තියෙන අහිමිෙන් අයිතිය නැහැ. ඒ නිසා තමයි කියන්නේ 19ටත් දුන්නා 18ටත් දුන්නා 20ටත් දුන්නා 21ටත් දුන්නා කියන එක. මේ විවේචන ලක්විනේ නිසා එහෙනම් හැම පක්ෂයකම මේ දේශපාලන පක්ෂයකට ව්‍යවස්ථා සම්බන්ධව ප්‍රජාතන්ත්‍රවාදී ලක්ෂණ අඩංගු ආකාරයට ව්‍යවස්ථා සංශෝධනය විය යුතුයි. යම් ආකාරයකට මැතිවරණ කොමිෂන් සභාව හරහා යම් ක්‍රියාමාර්ගයක් ගත යුතුයි මම මේ අවස්ථාවේ යෝජනා කරනවා. ඊළඟට අමාත්‍යංශ ගණන අපි නිකං ආකාරයට කටයුතු කරනවා. දැන් අපේ අනුර කුමාර දිසානායක මැතිතුමා සඳහන් කරා නිශ්චිත අමාත්‍ය ගණන සංඛ්‍යාවක් තියෙනවා. එක එක දේශපාලන මැතිවරණ ව්‍යාපාරය කියන අපි විද්‍යාත්මකව තමයි හදන්නේ. මොකද්ද විද්‍යාත්මකව හදනවා කිව්වම සමහරට මහා මාර්ගත් එක්ක උසස් අධ්‍යාපනයක් තියෙනවා. මහා මාර්ගයත් එක්ක උසස් මම මේ සාදා මේ කිව්වේ මේක ආකාරයට. එහෙමනම් ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවේම යම් කිසි නිශ්චිත අමාත්‍යංශ ගණනාවක් හඳුනාගෙන ඒ සඳහා වූ විෂයපති ආයතන සංඛ්‍යාව ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවේ නැත්නම් යම් කිසි ආකාරයක ප්‍රතිපත්ති වශයෙන් හඳුනාගෙන කටයුතු කරන්න ඕනේ කියන යෝජනාවම ඉදිරිපත් කරනවා. එහෙම නැත්නම් කොච්චර විද්‍යාත්මක ගියොත් එක එක නායකයාට එක එක විද්‍යාත්මක බව වෙනස්. මේ නිසා ඒ පත් කරන එක්ක අග්‍රාමාත්‍යතුමා හරි වෙන්න පුළුවන් නැත්නම් ජනාධිපතිතුමාට වෙන්න පුළුවන්. මේක වෙනස් වෙනවා. මේ සම්බන්ධව අපි කාගෙත් අවධානය යොමු කරා. දෙක අධ්‍යාපන ප්‍රතිපත්තිය. අධ්‍යාපන ප්‍රතිපත්තිය, කෘෂිකාර්මික ප්‍රතිපත්තිය, සෞඛ්‍ය ප්‍රතිපත්තිය. මේ ජාතික ප්‍රතිපත්තිය සකස් කරලා ඉන්දියාවේ මයිතන ඔබතුමාලා ඉන්දියාවේ අපි බෞද්ධ දන්නවා නැත්නම් වෙනත් රටවල දියුණු රටවල තියෙනවා එක අධ්‍යාපන ප්‍රතිපත්තියයි. මේක ඇමතිවරයන් ඇමතිවරයට වෙනස් වෙන්නේ නැහැ. නැත්තම් ජනාධිපතිතුමාගේ ජනාධිපතිතුමාට වෙනස් වෙන්නේ නැහැ. අග්‍රාමාත්‍යතුමාගේ අග්‍රාමාත්‍යතුමාට වෙනස් වෙන්නේ නැහැ. මෙයාට සියල්ලටම ජාතික ප්‍රතිපත්ති සකස් විය යුතුයයි කියන එක මම මේ අවස්ථාවේ සඳහන් කරන්න කැමතියි. ඒ වගේම මේ සම්බන්ධව මම මේ සභාවේ අවධානය යොමු කරන විශේෂයෙන්ම අමාත්‍ය මණ්ඩලයට සම්බන්ධ විෂයපතය අමාත්‍යංශ ගාන කීයද, ඒ සඳහා ඇතුළත් විය යුතු ආයතන කුමක්ද, ඒ සඳහා ඕන විෂය වෙන්වෙන් වශයෙන් සඳහන් කරලා එක ස්ථාවර වැඩපිළක් හදන්න සැදී යුතුයි, මේක වහමහම ක්‍රියාත්මක යුතුයි කියන කාරණාව අපි කියනවා. නැත්තම් වෙන්නේ ආයතන තියෙනවා. මම දැක්ක ඊයේ උපදේශකාරක සභා රැස්වීමේදී රාජ්‍ය නොවන සංවිධාන වල ආපු එතුමා කියනවා මේ අමාත්‍යංශ දැන් මාස කීපයක් ඇතුළත එක එක අමාත්‍යංශෙන් අමාත්‍යංශයට ගියා. මේ ගැන අපි කටයුතු කරලා මේකට අමාත්‍යංශ ලියුම යනකොට ඊළඟ මාසේ අමාත්‍යංශය මාරු වෙලා, ඊට පස්සේ මේ සම්බන්ධව කටයුතු කරන ඊළඟ අමාත්‍යවරයාට යනකොට ඒ උපදෙස් ගන්න යනකොට ඒ අමාත්‍යංශය මාරු වෙලා, දැන් මේ තුන්වෙනි අවස්ථාවට ඇවිල්ලා තියෙන මේ වර්ධමාන ඇමතුමාට දැන් අපි ඉදිරිපත් කරනවා කියන එක ඊයේ පාර්ලිමේන්තුවේ මහජන ආරක්ෂක අමාත්‍යංශ උපදේශකාරක සභාවේදී ගරු නියෝජ්‍ය කතානායකතුමනි යොමු වුණා.
තව මිනිත්තු දෙකක කාලයක් තියෙනවා.
ඉතින් රටේ වෙන ප්‍රයත්නේ ඉතින් ඒක නවත්තන්න බෑනේ. අගම ජනාධිපතිතුමෙක් ඉල්ලා අසුනාට පස්සේ ගරු මන්තුමා ජනාධිපතිතුමෙක් ඉල්ලා අසුනාට පස්සේ ආණ්ඩු ක්‍රම විවසය තියෙනවා. එහෙමනම් මොකද්ද ඔබතුමා ගන්න යෝජනා? මොකද කරන්නේ? දැන් ඔබතුමා අයින් වෙනවා තමයි. දැන් හිටපු ජනාධිපතිතුමා අයින් වුණා. අයින් වුණාට පස්සේ රටේ ආණ්ඩු ක්‍රම විවසය ජනාධිපතිවරයෙක් නැතුව යන්න කියලාද කියන්නේ? එහෙනම් කොහොමද? ඔව් නෑ මං කියන්නේ ඒකට තමයි අපි කිව්වේ ජාතික ප්‍රතිපත්තියක් හදන්න ඕන. ඒක තමයි මම මේ කිව්වේ. මගේ යෝජනාව ඒකයි. මම මේ සරල උදාහරණයක් විතරයි තමුන්නාසල කිව්වේ. ඒ වගේම අපි දැන් ගරු නියෝජ්‍ය කතානායකතුමනි මේ 78 ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාව අපි නිකන් උදාහරණයක් හැටියට ටයර් එකක් ගැන ගිල කල්පනා කරොත් දැන් අවුරුදු 45ක් වෙනවා මේ ටයර් එකට. මේක දැන් පැද්දම්ම ඇති. දැන් මේ කම්බි ටික දිරලා එනිසා අපි අඳුරුකාර මැද්දුමත් කිව්ව එක මෙතන ගරු සභාවේ සියලු දෙනාම කරපු යෝජනාත් එක්කම එකඟ වෙනවා. මේ ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවේ නව ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවක් සඳහා ඉදිරිපත් කිරීමට කාලය දැන් හොඳයි. මේ සම්බන්ධව 2006 අවුරුද්දේ අගෝස්තු මාසයේ පෙර ගරු චන්ද්‍රිකා බණ්ඩාරනායක කුමාරතුංග මැතිණිය මේ රටේ ජාතික ප්‍රශ්නය විසඳීම සඳහා එතුමිය කල්පනා කර දීර්ඝකාලීන කල්පනා කරලා එවකට හිටිය අපේ ව්‍යවස්ථා කටයුතු පිළිබඳ ගරු අමාත්‍ය ජේල් පීරිස් මැතිතුමා විසින් මේ ගරු සභාවට ඉදිරිපත් කරා. අවසානයේ කනගාටුදායක සිද්ධිය වුණේ ඒ ඉදිරිපත් කරපු ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවේ පිටපත පුච්චල දාන තත්ත්වයට ආවා. හැබැයි දැන් අපිට දැන් අවුරුදු ගාන අවුරුදු 22ක් පහුණ ඇති. දැන් වරි කල්පනා කරන්න ඕන අපි නැවත අපි සියලු දෙනාගේම එකඟතාවයෙන් නව ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවක් යෝජනා කරන්න. ඒ වගේම ඒට සමගාමීව මැතිවරණ ක්‍රමය පැහැදිලිව කියන්න ඕන. පැහැදිලි මැතිවරණ ක්‍රමයක් ඡන්ද ක්‍රමයක් ස්ථාපිත කරන වැඩපිළිවෙලට යන්න ඕන කියන එක මම මේ අවස්ථාවේ යෝජනා කරනවා. අවුරුදු 4 මාසේ කතාවත් අවුරුදු 2 මාසේ කතාවත් යම් යම් අවස්ථාවක් තිබ්බා. සමහර තැන්වල කිව්වා මේ අවුරුදු 4 මාසේ අපි ජනතාවපත් කරේ මේක අවුරුදු 2 මාසෙන් විසිරීම සඳහා බලය අයින් කරන්න ඕනේ කිව්වා. ඇත්ත ඒ යෝජනාවක් ආවා. මම බොහොම ආඩම්බරයෙන් කියනවා මම මොණරාගල දිස්ත්‍රික්කයේ ජනතාවපත් කරපු කෙනෙක් හැටියට අපි අවුරුදු 2 මාසෙන් විසිරෙව්වත් 4 මාසෙන් විසිරෙව්වත් අවුරුද්දෙන් විසිරෙව්වත් ජනතාව ගැන අපිට විශ්වාසය තියෙනවා. ඒ සඳහා අපිට කිසිම ප්‍රශ්නයක් නැහැ. ඕනම් මැතිවරණයට සූදානම් වීමේ ඒ ආත්ම ශක්තිය අපිට තියෙනවා. මොණරාගල දිස්ත්‍රික්කයේ නියෝජනය කරන කෙනෙක් හැටියට ඒ ජනතාව කෙරේ අපේ විශ්වාසය තියෙන බව මතක් කරමින් මේ 22 වෙනි ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථා සංශෝධනයට ශ්‍රී ලංකා නිදහස් පක්ෂ සහාය මේ සහය මට විනාඩිය තප්පරයෙන් අවසන් කරනවා. මේ සහය දෙන්න මේ යෝජනාව ගැන අපි ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය හැටියට. දෙවෙනි කාරණාව මේ 22 වෙනි සංශෝධනයේ දරුවා ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමාගේ. මේ ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා මේ දරුවා රන්වික්‍රමසිංහ මැතිතුමාගේ නෙවෙයි. ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා තමයි මේ දරුවා දැන්
අවසන් කරන්න ගන්නවා.
ගර්භාෂයේ ඉන්නේ. ඒ දරුවා දැන් බිහි කරන්න යන්නේ අයිල් වික්‍රමසිංහ මැතිතුමාට. මේගේ කාලය වුණත් මේ දරුවා කාගේද කියන එකත් කල්පනා කරලා කටයුතු කරන්නයි කියලා මේ සභාවට යෝජනා කරමි. මම නියම වෙනවා බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි ගරු මැතිතුමනි. ඊළඟට ගරු ඉමිතියස් බාකිර් මාකර් මැතිතුමාට මිනිත්තු 6ක කාලයක් තියෙනවා.
ස්තුතියි නියෝජ්‍ය කතානායකතුමනි. මේ සංශෝධන යෝජනාවට අපි පක්ෂයේ සමික ජන බලවේගය පක්ෂව ඡන්දය දෙන බවට තීන්දු කළා තියෙනවා. ඒකෙන් අදහස් කරන්නේ නැහැ මේ සංශෝධනය අපේ රටේ ජනතාවගේ අභිලාෂයන් ඉටු කරන කිසිසේත් සෑහීමකට පත්වෙන්න පුළුවන් සංශෝධනයක් කියලා. මේ සංශෝධනය ගැන කතා කරන මේ විවාදෙදී මගේ අදහස් පළ කරන්නට පළමුව මම කැමති පහුගිය දිනක සමාජ ජාලාවල මම දැක්ක එක්තරා කතාවක්. ඒක ප්‍රබන්ධයක්ද ඇත්ත සිදුවීමක්ද කියලා මම දන්නේ නැහැ. යම් පණිවිඩයක් ඒ කතාව තුළ තීරණ නිසා ඒ ගැන සියලු දෙනාට මගේ කතාව ආරම්භ කරන්නට පෙර සඳහන් කරන්න මම කැමතියි. ඒ කතාව මෙහෙමයි. බ්‍රිතාන්‍ය පුස්තකාලයකට ගිය කෙනෙක් එතන අයගෙන් විමසලා තියෙනවා ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථා ගැන පොත් ඇති ස්ථානය පිළිබඳව. එවිට ඒ අය ඔහු එතනට එක්කරගෙන ගොස් තිබෙනවා. තමන්ට ශ්‍රී ලංකාවේ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාපතක් අවශ්‍ය බව ඔහු කියා තිබෙනවා. එවිට මෙතන සියලුම රටවල ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාපොත් තිබෙනවා. ඒ ශ්‍රී ලංකාවේ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාපොත මෙතන නැහැ. එය තබා ඇත්තේ පීරියෝඩිකල්ස් නැත්නම් වාර ප්‍රකාශන තබා ඇති අංශය කියලා ඔහු කියලා තියෙනවා. මෙවැනි කතාවන් සමාජ ජාලාවල පැතිරෙන්නට තරම් අපේ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව කොච්චර දුරට විහිළු සාගර තත්ත්වයකට පත්වලා තියෙනවද කියන කාරණය ඇත්තටම වේදන අසහගතයි. ඒ තරමට අපේ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවට පැලැස්තර ඇලවීම් ටින්කර් කිරීම කර තිබෙනවා. අපේ ව්‍යවස්ථාව මේ තත්ත්වයට පත් කිරීමේ හැසිරීම ගැන මගේ වචනවලින් කියනවට වඩා අපේ උගත් මිත්‍රයා සුසිල් ප්‍රේම්ජයන්ත මහත්තුමාගේ වචනවලින්ම ඒ ගැන මම මේ කළු සභාවට පැහැදිලි කරන්නට කැමතියි. මම උපුටා දක්වනවා 20 වෙනි සංශෝධනයේ අවස්ථාවේදී එතුමන් කරපු කතාවේ කොටස් කීපයක්. ඒ පළමුවෙන්න එතුමා කියනවා 17 වන ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා සංශෝධනයේ ප්‍රධාන සංශෝධන පහක් තිබෙනවා. ඒ වෙලාවේ පරිවාස ආණ්ඩුව රැකගන්න ගෙනාපු සංශෝධනයක් තමයි මේ සංශෝධනය. පතු අරමුණකින් ඊට පස්සේ කියනවා ඊළඟට 18 වන ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා සංශෝධනය ගෙනාවා. 18 වන ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා සංශෝධනයේ ප්‍රධාන ලක්ෂණය තමයි කෙනෙකුට දෙවතාවතකට වැඩි වාර ගණනක් ජනාධිපති ධුරයට තරඟ කරන්න පුළුවන් කියන කාරණය ඉදිරිපත් කිරීම. ඒකත් පුද්ගල ඌමනාවක් මත ඉදිරිපත් කරපු සංශෝධනයක්. මේ මගේ වචන නෙමෙයි සුසිල් ප්‍රේම්ජයන්ත එතුමාගේ වචන. ඊට පස්සේ එතුමා කියනවා මේ 19 වෙනි සංශෝධනය ගැන මේකේ මුඛ්‍ය පරමාර්ථය වුණේ එතුමාගේ අදහස ජනතාව ප්‍රජාතන්ත්‍රවාදී අයිතිය දීම නොවේ. රනිල් වික්‍රමසිංහ මැතිතුමා අද මේ සභාවේ නැහැ. එතුමා ගෙන ගිය කැම්පේන් එක තමයි විධායක අගමැතිවරයෙකු නිර්මාණය කරන්න ඕන කියන එක. ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවේ 42 43 44 ව්‍යවස්ථාන්වල ජනාධිපති කියා සඳහන් වන හැම තැනකම එතුමා සූක්ෂම ආකාරයෙන් අගමැති කියලා ආදේශ කෙරුවා. ජනාධිපතිවරණයකදී ජනාධිපතිවරයාට දෙන ඡන්දින් විධායක බලය තමයි ජනාධිපතිවරයා විෂයන් හැටියට ඇමතිවරුන්ට බාර දෙන්නේ. ඒ ජනාධිපතිවරයාම ඇමති මණ්ඩලයේ සමාජිකයෙක් කෙරුවා මේ ව්‍යවස්ථා සංශෝධනයේ. මෙහිදී මුඛ්‍ය පරමාර්ථය වුණේ ජනාධිපති නාමය කරලා අගමැති හැටියට තමන්ගේ අතට විධායක බලය ලබා ගැනීම. මේ සුසිල් ප්‍රේමචන්ද්‍ර ඇමතිතුමා කිව්වේ. ඊළඟට මම කැමති 20 වෙනි සංශෝධනයේ විවාදෙදී ඒකට අධිකරණ අමාත්‍යතුමන් අලි සබ්ලි මහතුමන් කරපු සදහනක් සිහිපත් කරන්නට. එතුමන් කිව්වා ගෝඨාභය රාජපක්ෂ මහත්මයා ජනාධිපතිවරයාට ඉදිරිපත් වීම වළක්වන්නයි ද්විත්ව ප්‍රවේශිකම් දන්න පුද්ගලයින්ට තහංචි දැයි මේ සංශෝධනය ඉදිරිපත් කළේ කියලා. මේ සියලු කතාවන් පෙන්නුම් කරන්නේ අපේ රටේ දේශපාලනය තුළ පටු අරමුණු සහ පුද්ගල අරමුණු සඳහා දුර දැක්මකින් තොරව ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව තුවාල කර ඇති ආකාරය. නැවත විශ්ව සංශෝධනය තුළින් ජනාධිපතිට අසීමිත බලකන්දරාවක් ලබා දුන්නා. ඒ බලයත් සමග ගත්ත වැරදි උද්දච්ච තීන්දු තීරණ අපේ රටට ඇති කරපු වින්නැහිය විනාශය අද අපි විඳිමින් සිටිනවා. මේ පාර්ලිමේන්තුවේ සමාජිකයන් ලෙස අද අපේ වාකීම් ඉටු කරන ආකාරය ඉදිරි පරම්පරාවන් ඒ අනුව තක්සේරු කරાવી. මෙම පාර්ලිමේන්තුවේ සිටින සමහර මන්ත්‍රීතුමන්ලා 19 වෙනි සංශෝධනය ඉදිරිපත් කළ අවස්ථාවේදී කළ කතාවන් ගත්ත ස්ථාවරයන් ඉන්පසු මේ මන්ත්‍රීවරුන් විශ්ව සංශෝධනය සම්බන්ධයෙන් කළ කතාවන් ගත්ත ස්ථාවරයන් එකිනෙකට පරස්පරයි. එමෙන්ම දැන් නොවුන් 22 වෙනි සංශෝධනය ගැන කරන කතාවන් සලකන කල මෙම ස්ථාවරයනුත් එකිනෙකට පරස්පරයි. මේ තත්ත්වය තුළ අපේ පාර්ලිමේන්තුව ගැන ජනතාව තුළ ඇති විශ්වාසය බිඳවැටීම පුදුමයට කාරණයක් නෙවෙයි. ප්‍රජාතන්ත්‍රවාදී කියන්නේ ජනතාව විසින් තමන්ව පාලනය කර ගන්නා ක්‍රමයකට. සියලු දෙනාටම එක තැනකට රැස් වෙන්න බැරි හින්දා ප්‍රායෝගිකව අපහසු නිසා ජනතාව තෝරගන්න නියෝජිතයන් විසින් ජනතා අභිලාෂයන් ටිකඟව ඒ වාකීම ඉටු කිරීම අපේක්ෂා කරනවා. ඒත් අද සිදුවන්නේ කුමක්ද? දේශපාලන පක්ෂ තම තමන්ගේ වාසියට ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවට සංශෝධන ඉදිරිපත් කිරීමයි අප දකින්නේ. එසේ නොමැතිව ජනතා අභිලාෂයන් අවබෝධ කරගෙන ඒවා ඉටු කිරීම නොවේයි. ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවට මෙම ඉදිරිපත් කරන සංශෝධන දේශපාලන පක්ෂ තුළ දීර්ඝ සාකච්ඡාවකින් අනතුරුව සාමූහික තීරණ පදනම් කරගෙන ඉදිරිපත් වෙනවද? එහෙම නැත්නම් ඒවා පක්ෂ යාන්ත්‍රණය හසුරුවන කුඩා කල්ලි කණ්ඩායම්වල අතලොස්සගේ උමනාවන් මත සිදුවන්නේ නේද යන කාරණය අපි හැමෝගෙම හෘද සාක්ෂිය ඉතාම හොඳින් දන්නවා. මෙහිදී මගේ මතකයට එනවා අවුරුදු 60කට පෙර යේල් සරසවියේ දේශපාලන විද්‍යාව පිළිබඳ මහාචාර්ය රොබර්ට් ඩාල්ගේ ප්‍රකාශයක්. ඔහු මෙසේ කියා තිබුණා, හැම වැඩිහිටියෙකුම පාහේ දේශපාලන ක්‍රමය තුළ තම ඡන්දය භාවිතා කළත් දැනුම, ධනය, සමාජ තත්ත්වය, විධායකයේ මෙහෙයවීමේ හැකියාව සහ අනෙකුත් සියලු සම්පත් අසමාන ලෙස බෙදී ඇති විට ඇත්තටම ආණ්ඩු කරන්නේ කවුද? දශක 6කට පෙර එදා නියෝජන ප්‍රජාතන්ත්‍රවාදී පිළිබඳව රොබර්ට් ඩාල් නැගූ මේ ප්‍රශ්නය ලෝකයට මෙන්ම ශ්‍රී ලංකාවටත් අදටත් වලංගු බව කීම සාවද්‍ය නැහැ. ප්‍රභූයයි හඳුන්වන පැලැන්තියක සමාජයේ ඉහළ ස්තරවල සිටින කොටස්වල, එසේ නැත්නම් ධනවත් ව්‍යාපාරික කොටස්වල ඉත්තන් ලෙසින් මේ ක්‍රමය තුළ අපේ බොහෝ දෙනා ක්‍රියා කිරීම නොවේද අද යුගයේ අපි දකිමින් සිටින්නේ. 18 වැනි සංශෝධනයට, 19 වන සංශෝධනයට, එමෙන්ම 20 වන සංශෝධනයටත් ඒවායේ පරස්පර බව දැන දැනම අත්ඔසවපු ඇතැම් ගරු මන්ත්‍රීවරුන් අපට එහෙම කරන්න සිදු වුණේ පක්ෂයේ විනය හින්දා, පක්ෂයේ තුළ අභ්‍යන්තර ප්‍රජාතන්ත්‍රවාදයක් නොමැති නිසා යනුවෙන් කියමින් පාපෝච්චාරණය කිරීම අපට ඊයේ අහන්නට ලැබුණා. ඇත්තෙන්ම අපේ රටේ දේශපාලන පක්ෂ බහුතරයක් තුළ අභ්‍යන්තර ප්‍රජාතන්ත්‍රවාදය
මිනිත්තු දෙකක් තියෙනවා ඔබතුමාට. මිනිත්තු දෙකක් තියෙනවා.
බොහොම ස්තුතියි. නොතිබීම පක්ෂ තුළ බහුතරයක් තුළ අභ්‍යන්තර ප්‍රජාතන්ත්‍රවාදය නොතිබීම කාගේ සැලකිල්ලට යොමු කළ යුතු කරුණක්. මේ සම්බන්ධයෙන් සැලකිල්ල යොමු කර පක්ෂ අභ්‍යන්තර ප්‍රජාතන්ත්‍රවාදයේ උදෙසා නීතිමය ප්‍රතිපාදන සැලසීමට කටයුතු කිරීම ගැන සාකච්ඡාවන් සහ අවධානය යොමු කිරීම සඳහා දැන් කාලය එළඹ තිබෙනවා කියලා යෝජනා කරන්නට මම කැමතියි. මේ කාරණය තවදුරටත් ප්‍රමාද කරන්නට ඉඩ දීම යුතු නැහැ. එසේ නොවුවොත් අපේ රටේ දේශපාලනය තවදුරටත් වරප්‍රසාද ලත් ධන බලය හිමි සීමිත අතලොස්සගේ ප්‍රභූ පවුල් කීපයගේ ග්‍රහණයට ගෙන තිබීමේ තිත්ත යථාර්ථය දිගටම විඳගෙන සිටින්නට සමාජයක් ලෙස අපට සිදු ජනතා අභිලාෂයන් තීරුන් නොගනිමින්, ජනතාවට සංවේදී නොවෙමින්, ජනතා හඬ බලහත්කාරකම් වලින් යටපත් කරමින් යන ගමනක ප්‍රවණතාව අද අපි දකිමින් සිටිනවා. තස්ත විරෝධී පනත අවභාවිතය, අධිආරක්ෂක කලාප ගැසට් කිරීම, පුනරුත්ථාපන කාර්යාංශයන් ආරම්භ කිරීම, මේ සියලු ක්‍රියාදාමයන්ගෙන් පෙනෙන්නේ ප්‍රජාතන්ත්‍රවාදී ලෝකයේ සහ ලෝක ජනමතයේ මෙන්ම රටේ ජනමතයේද මායින් නොකරන ගමනක වර්තමාන පාලනය නිරත වී සිටීමයි. මම කැමති විශ්ව සංශෝධන විවාදයේදී මා කළ කතාවෙන් වාක්‍ය තුනක් යලි සිහිපත් කළා මගේ කතාව සමාප්ත කරගන්නට. මම උපුටා දක්වනවා. මම එදා කිව්වා ඔබේ පිහිටෙන් බලයට ඇවිත් දැන් ඔබේ බලයයි නැති කරන්නට යන්නේ. අද මා මේ කියන දේ කරුණාකරලා ලියා තබා ගන්න. 20 වැනි ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා සංශෝධනයට පක්ෂව අත්ඔසවන බොහෝ දෙනෙකුට තමයි අනාගතයේදී එයින් බැටගන්නට සිද්ධ වෙන්නේ. හිතුවක්කාර පාලනය, උද්දච්ච පාලනය, ජනතාවගේ අදහස් මායිම් නොකළ පාලනය රට අගාධයට ඇද දැම්ම පමණක් නෙවෙයි. ඒ පැත්තෙන්, ආණ්ඩුව පැත්තෙන් 3-1 පමණ අධික බලය කළ වින්නැහිය තේරුම්ගෙන අද මේ පැත්තට එන්නට සිද්ධ වෙලා තියෙනවා. එදා මා කී දෑ පොතෙක් දුරට අද සත්‍ය වේදා තියෙනවද කියලා සිහිපත් කරන්නට මම කැමතියි. ඒ නිසා අපි දුර දැක්මෙන්, බුද්ධියෙන් අපේ ජනතා අභිලාෂයන් තේරුම් ගන්න පාර්ලිමේන්තුවක් හැටියට කටයුතු කරන්නට අදිෂ්ඨාන කරගත යුතු අවස්ථාවක් එළඹ තියෙනවා කියලා සඳහන් කළා. වචන කීපෙම සමාප්ත කරගන්නවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි ඔබතුමාට.